પુનર્નિયમનું પુસ્તક અધ્યાય એક. યર્દન પાર અરણ્યમાં સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દીજહાબ તેઓના નગરો આવેલા હતા. ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલ પુત્રોને કહી સંભળાવ્યા તે નીચે મુજબ છે. સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બારનેયા સુધીનું અંતર 11 દિવસની મજલ જેટલું છે. મિસર દેશ છોડ્યાના 40મા વર્ષના 11મા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપી હતી તે તેણે ઇઝરાયેલી લોકોને કહી સંભળાવી. એટલે અમોરીઓનો રાજા સિહોન, જે હેશબોનમાં રહેતો હતો, અને બાશાનનો રાજા ઓગ, જે આશ્તારોથમાં એડ્રેઈ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો. ત્યાર પછી યર્દન પાર મુઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે આપણા ઈશ્વર યહોવાએ હોરેબ પર આપણને કહ્યું હતું કે તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે, તો હવે તમે પાછા ફરો અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં, એટલે અરાબા પહાડી પ્રદેશમાં, નીચલા પ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્ર કાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં, એટલે મોટી નદી ફરાત નદી સુધી જાઓ. જુઓ, તમારી આગળ જે દેશ હું દર્શાવું છું તેમાં પ્રવેશ કરો. એ દેશ વિશે યહોવાએ તમારા પૂર્વજો, એટલે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ, તેનું વતન પ્રાપ્ત કરો. તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે હું પોતે એકલો તમારા બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. તમારા યહોવાએ તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાએ તમને આપેલા વચન પ્રમાણે તમે છો, તેના કરતા તમને 1000 ગણા વધારો અને આશીર્વાદ આપો. પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું? માટે તમે પોતપોતાના કુળમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ. પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે જે વાત તે કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. તેથી તમારા કુળોમાંના આગેવાનો, જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા, તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારા કુળો પ્રમાણે 1000-1000ના આગેવાનો તથા 100-100ના આગેવાનો, 50-50ના આગેવાનો, 10-10ના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. અને તે સમયે મેં તમારા ન્યાયાધીશોને એવી આજ્ઞા કરી હતી કે તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી, અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો. ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહીં. નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહીં, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ. અને તમારે શું કરવું તે સર્વ વિશે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી. અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય ઈશ્વર આપણા યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતા આપણે ઓળંગ્યું અને આપણે કાદેશ બારને આવ્યા. ત્યારે મેં તમને કહ્યું કે અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું તેમાં તમે આવી પહોંચ્યા છો. જુઓ, ઈશ્વર તમારા યહોવાએ તે દેશ તમારી આગળ મૂક્યો છે. ઈશ્વર તમારા પિતૃઓના યહોવાએ તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહીં અને ગભરાશો નહીં. અને તમે સર્વે મારી પાસે આવીને કહ્યું કે આપણે માણસો મોકલીએ એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયા નગરો આપણા રસ્તામાં આવશે તે વિશે તેઓ પાછા આવીને આપણને ખબર આપે. અને એ સૂચના મને સારી લાગી. તેથી મેં દરેક કુળમાંથી એક એક માણસ, એટલે તમારામાંથી 12 માણસો પસંદ કર્યા, અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશકોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી. અને તેઓ તે દેશના ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે જે ભૂમિ આપણા ઈશ્વર યહોવા આપણને આપવાના છે તે ભૂમિ સારી છે, પણ તમે ત્યાં જવા નહીં ચાહતા. ઈશ્વર તમારા યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો. અને તમે લોકોએ તમારા તંબુમાં બડબડાટ કરીને કહ્યું કે યહોવા આપણને ધિક્કારે છે. તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે, જેથી તેઓ આપણા સૌનો નાશ કરે. હવે આગળ અમે ક્યાં જઈએ? તે લોકો આપણા કરતા કદમાં મોટા અને શક્તિશાળી છે, તેઓના નગરો મોટા અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાક પુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે, એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે. ત્યારે મેં તમને કહ્યું કે ડરો નહીં અને તેઓથી બી ન જાઓ. તમારા ઈશ્વર યહોવા તમારી આગળ જશે, અને તમે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે. અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઉચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાએ તમને ઉચકી લીધા છે. આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવા પર વિશ્વાસ કર્યો નહીં. રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા. યહોવા તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા. તેમણે સમ ખાઈને કહ્યું કે જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહીં. ફક્ત યફુનેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાને અનુસર્યો છે. વળી તમારા લીધે યહોવાએ મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે તું પણ તેમાં પ્રવેશ કરશે નહીં. નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયેલને તેનો વારસો અપાવશે. વળી તમારા બાળકો જેના વિશે તમે કહ્યું કે તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે. પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો. ત્યારે તમે મને જવાબ આપ્યો કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાએ આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું. તમારામાંનો દરેક માણસ પોતપોતાના યુદ્ધ શસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો. યહોવાએ મને કહ્યું, તેઓને કહે કે હુમલો કરશો નહીં, તેમ યુદ્ધ પણ કરશો નહીં, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાવ, કેમ કે હું તમારી સાથે નથી. અને મેં તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં. તમે યહોવાની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો. તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા. સેઈરમાં છેક હોરમાં સુધી તમને મારીને હાર આપી. તમે પાછા ફરીને યહોવાની આગળ રડ્યા, પણ યહોવાએ તમારો અવાજ સાંભળ્યો નહીં, તમારી દરકાર કરી નહીં. આથી ઘણા દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 10. તે સમયે યહોવાએ મને કહ્યું, પહેલા હતી તેવી જ બે શિલા પાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ. વળી લાકડાની એક પેટી બનાવ. પહેલી પાટીઓ જે તે તોડી નાખી તેના પર જે વચનો લખેલા હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ. તું તેઓને કોષમાં મૂકજે. માટે મેં 52 લાકડાનો એક કોષ બનાવ્યો અને પહેલાના જેવી બે શિલા પાટીઓ બનાવી. તે બે શિલા પાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો. સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે 10 આજ્ઞાઓ યહોવા બોલ્યા તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલા પાટીઓ ઉપર લખી. યહોવાએ તે મને આપી. પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો. જે કોષ મેં બનાવ્યો હતો તેમાં તે શિલા પાટીઓ મૂકી. યહોવાએ મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે. ઇઝરાયેલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારૂનનું મૃત્યુ થયું. તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજક પદની સેવા બજાવી. ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી. ગુદગોદાથી યોટબાથા જે પાણીના ઝરણાનો પ્રદેશ છે ત્યાં આવ્યા. તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરાર કોષ ઉચકવા, યહોવાની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે. તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવા પોતે તેનો વારસો છે. અગાઉની જેમ હું 40 રાત અને 40 દિવસ પર્વત પર રહ્યો અને યહોવાએ તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહીં. પછી યહોવાએ મને કહ્યું, ઉઠ, આ લોકોની આગળ ચાલ, એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિત્રોની આગળ સમ ખાધા છે તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે. હવે હે ઇઝરાયેલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે, અને તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા કરે. અને આજે હું તમને યહોવાની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે. જો આકાશ તથા આકાશોના આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવા તમારા ઈશ્વરનું છે, તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાને સારું લાગ્યું, અને તેમણે તેઓની પાછળ તેઓના સંતાનોને એટલે સર્વ લોકોના કરતા તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ, તેથી તમે તમારા પાપી હૃદયોને શુદ્ધ કરો અને હઠીલાપણું છોડી દો, કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે. તે નિષ્પક્ષ અને ન્યાયી છે. તે કદી લાંચ લેતા નથી. તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો, કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા. તમે યહોવા તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો. તેમને જ તમે વળગી રહો અને તેમના જ નામે સમખાવ. તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભુત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે. જ્યારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત 70 જ હતા, પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાએ તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે. પુનર્નિયમનું પુસ્તક 11, એ માટે યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો. હું તમારા સંતાનો સાથે નહીં પણ તમારી સાથે બોલું છું, જેઓએ યહોવા તમારા ઈશ્વરની શિક્ષા, તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમના અદ્ભુત કામો જોયા કે જાણ્યા નથી. તેમના ચિહ્નો, તેમના કામો જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારૂન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા, તે મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતા હતા ત્યારે શુભ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું, એ રીતે યહોવાએ તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી. અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યું તે, અને સર્વ ઇઝરાયેલીઓના જોતા રૂબેનના દીકરાઓમાંથી અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાએ શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનોએ એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેઓની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીના સર્વ જાનવરોને ગળી ગઈ, પણ તમારી આંખોએ યહોવાએ કરેલા અદ્ભુત કામો નિહાળ્યા છે. તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો, જેથી તમે બળવાન થાવ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો. યહોવાએ જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિશે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા તે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ. તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી, કે જ્યાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું, પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે. તે દેશ વિશે યહોવા તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવા તમારા ઈશ્વરની નજર હંમેશા તેના પર રહે છે. અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવા પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે હું તમારા દેશમાં વરસાદ, એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ, જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો. હું તમારા ઢોરને સારું ખેતરોમાં ઘાસ ઉગાવીશ અને તમે ખાઈને તૃપ્ત થશો. સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય અને તમે ભટકી જઈ બીજા દેવદેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો. રખેને યહોવાનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઉઠે અને તેવો આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઉપજ ન આપે, અને યહોવા જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય. માટે મારા આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષણ તરીકે રાખો. જ્યારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતો હોય ત્યારે અને ઉઠતી વેળાએ તે વિશે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો. તમારા ઘરની બારસાગ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો, જેથી જે દેશ આપવાનું વચન યહોવાએ તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે. કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાડીને અમલમાં મૂકશો અને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો યહોવા આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે. તમે તમારા કરતા મોટી અને બળવાન પ્રજાને કબજે કરશો. દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે. અરણ્યથી તથા લબાનોનથી નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે. વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવા તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે, જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે. જો આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બંને મૂકું છું, જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો. જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહીં સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેવો વિશે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો. જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવા તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો. શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ ગિલગાદની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં મોરેના એલોન વૃક્ષની પાસે નથી? કેમ કે જે દેશ યહોવા તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો. તમે તેનું વતન પામીને તેમાં રહેશો. હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 12. તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને જે દેશ વતન તરીકે આપ્યો છે તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે. જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલા વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચય નાશ કરવો. તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરી મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો. તમારે યહોવા તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી, પણ યહોવા તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું. ત્યાં તમારે તમારા બધા દહન્ય અર્પણો, તમારા બલિદાનો, તમારા દશાંશો, તમારા હાથના ઉચ્છાલી અર્પણો, તમારી માનતાઓ, તમારા ઐચ્છિક અર્પણ તથા તમારા ઘેટા બકરાના તથા અન્ય જાનવરોના પ્રથમ જનિતને લાવવા. ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવા તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો. આજે આપણે જે બધું અહીં કરીએ છીએ એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે, તે પ્રમાણે તમારે કરવું નહીં. કેમ કે યહોવા તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી. તમે યર્દન નદી પાર કરીને યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો ત્યારે યહોવા તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો. ત્યારે એવું બને કે યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું. તમારા દહન્ય અર્પણ, તમારા બલિદાનો, તમારા દશાંશો, તમારા હાથના ઉચ્છાલી અર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે તમારે લાવવા. તમે તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી, જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવા તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. સાવધ રહેજો. જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહન્ય અર્પણ ચડાવવા નહીં, પણ જે જગ્યા યહોવા તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહન્ય અર્પણો ચડાવવા. તો પણ તમારી ઈચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવા તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો, પણ લોહી તમારે ખાવું નહીં, એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું. તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દસમો ભાગ, અથવા તમારા ઘેટા બકરાના અને અન્ય જાનવરોના પ્રથમ જનિત, અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિક અર્પણ તથા તમારા હાથના ઉચ્છાલી અર્પણ, એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી. પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ, તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ, યહોવા તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાની સમક્ષ તે ખાવા, અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવા તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. પોતાના વિશે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહીં. જ્યારે યહોવા તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે, ત્યારે તમને જો માંસ ખાવાની ઈચ્છા થાય તો ખાવું, કેમ કે મન માનતા સુધી ખાવાની તમને છૂટ છે. તમારા ઈશ્વર યહોવાએ પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાએ તમને આજ્ઞા આપી છે તેમ તમારા ઘેટા બકરા તથા અન્ય જાનવર કે જે યહોવાએ તમને આપ્યા છે તે કાપવા, અને તમારી ઈચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવા. હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે ખાવું. માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે, પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહીં. તમારે લોહી ખાવું નહીં, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું. તમારે તે ખાવું નહીં, એ માટે કે યહોવા તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય. તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાએ પસંદ કરેલા સ્થાનમાં લઈ જવા, અને યહોવા તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારા દહન્ય અર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવા, પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવા તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું. જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો, એ માટે કે યહોવા તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારા સંતાનોનું સદા ભલું થાય. જે દેશ જાતિઓનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેઓનો જ્યારે યહોવા તમારા ઈશ્વર તમારી આગળથી નાશ કરે અને તમે તેઓનું વતન પામી તેમના દેશમાં રહો, ત્યારે સાવધ રહેજો. રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ, અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતા એવું કહો કે આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે. યહોવા તમારા ઈશ્વર વિશે એવું કહેશો નહીં, કેમ કે જે સર્વ અમંગળકારીઓ યહોવાની દ્રષ્ટિએ ધિક્કારજનક છે તેઓએ પોતાના દેવદેવીઓની સમક્ષ કર્યા છે, કેમ કે પોતાના દીકરા દીકરીઓને પણ તેઓના દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે. મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી, તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 13. તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે, જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય, અને જો તમને તે કહે ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ, તો પણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે તમે તમારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય. તમે તમારા ઈશ્વર યહોવા પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો અને તેમને વળગી રહો, અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો, કેમ કે તે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા, તેમની સામે બળવો કરવાનું કહે છે. એ માટે કે રખીને જે માર્ગમાં ચાલવાની યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે, એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર. જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતા એમ કહે કે ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ, તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓના દેવદેવીઓની સેવા કરીએ, તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહીં. તમારી આંખ તેની પર દયા ન લાવે, તમારે તેને જવા દેવો નહીં અને છુપાવવો પણ નહીં, પરંતુ તેને નક્કી મારી નાખવો. તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે, ત્યારબાદ બીજા લોકો પણ તેમ કરે. તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે. સર્વ ઇઝરાયેલ તે સાંભળીને બીશે, અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહીં. જે નગરો યહોવા તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિશે તમે એવી વાત સાંભળો કે કેટલાક બલિયાલ પુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ. તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તારી મધ્યે કરવામાં આવેલું છે, તો તમારે નગરના બધા રહેવાસીઓને, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો, તેઓના પશુઓના ટોળા સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચય હુમલો કરીને નાશ કરવો. તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવા તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવા. તેનો સદાને માટે ઢગલો થઈ જાય, તે ફરીથી બંધાય નહીં. લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહીં, તેથી યહોવા તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે. યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સાંભળીને પાળશો. યહોવા તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 14. તમે યહોવા તમારા ઈશ્વરના સંતાન છો. મૃત્યુ પામેલાને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા કે ચહેરા પર મુંડન ન કરવું, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે. તમારે કોઈ અશુદ્ધ વસ્તુઓમાંથી ખાવું નહીં. તમારે આ પ્રાણીઓને ખાવા, એટલે બળદ, ઘેટા, બકરા, હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરા, પર્વતીય ઘેટા. જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય, તેવા પ્રાણીને તમે ખાઈ શકો. પરંતુ તમારે કેટલાક પ્રાણીઓ જેવા કે વાગોળતા હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી ન હોય આ પ્રાણીઓને ન ખાવા, એટલે કે ઊંટ, સસલું તથા શાફાન, કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે. ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી, એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહીં અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહીં. જળચર પ્રાણીઓમાં તમારે ખાવા તે આ છે, જેમને ભીંગડા તથા પર હોય તે ખાવા. પરંતુ જેઓને પર કે ભીંગડા ના હોય તેવા જળચરો તમારે ખાવા નહીં, તેઓ તમારા માટે અશુદ્ધ છે. બધા જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો, પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવા નહીં, એટલે કે ગરુડ, ગીધ, કુરર, સમડી, બાજ તથા કલીલ, તેની જુદી જાત પ્રમાણે, પ્રત્યેક જાતના કાગડા, શામરૂગ, ચીબરી, સીગલ તથા દરેક જાતના શકરા, ચીબરી, ઘુવડ, રાજહંસ, જળકુકડી, ગીધ, કરઢોક, દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું, બધા પાંખવાળા સરપટિયા તમારા માટે અશુદ્ધ છે, તે ન ખવાય, પરંતુ તમે બધા શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો. પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહીં. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો, ભલે તે લોકો ખાય, અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તમે તો યહોવા તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાને માતાના દૂધમાં બાફવું નહીં. પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઉપજમાંથી દસમો ભાગ જુદો રાખવો. તેઓ જે જગ્યા પોતાના પવિત્ર સ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારા પશુ તથા ઘેટા બકરાના તથા અન્ય જાનવરોના પ્રથમ જનિતને તમારે ખાવા. કે જેથી તમે યહોવા તમારા ઈશ્વરનો આદર કરતા શીખો. જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહીં, કેમ કે જ્યારે યહોવા ઈશ્વર તને આશીર્વાદ આપે ત્યારે યહોવા તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્ર સ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય, તો તમારે તે વેચીને નાણાં તમારા હાથમાં લઈને યહોવા તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું, અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટા, દ્રાક્ષારસ અને મધ, તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું, અને તમારા ઈશ્વર યહોવા સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો. તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહીં, કારણ કે તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી. દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઉપજનો દસમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો. તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવા તમને આશીર્વાદ આપે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 15. દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય અને છુટકો કરવાની રીત આ છે. દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુક્ત કરવા, તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહીં, કારણ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો, પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર. તો પણ તમારામાં કોઈ ગરીબ નહીં હોય, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે તેમાં યહોવા નક્કી તમને આશીર્વાદ દેશે. ફક્ત એટલું જ કે તમે યહોવા તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આજે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું તે તમે કાળજીથી પાળશો તો, કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવા તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો. તમે કોઈના દેવાદાર નહીં બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહીં. જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો, પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાની તેમને જરૂર હોય તે પ્રમાણે આપો. પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો, અને તે યહોવાની આગળ પોકાર કરે તો તમે દોષી ઠરશો. વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતા તમારો જીવ કચવાય નહીં, કારણ કે કાર્યને લીધે યહોવા તમારા ઈશ્વર તમારા બધા કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે, કેમ કે દેશમાંથી ગરીબી કદી ખૂટશે નહીં. તેથી હું તમને આજ્ઞા કરું છું કે તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે, જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી. જો તમારો ભાઈ એટલે કે કોઈ હિબ્રુ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને 6 વર્ષ સુધી તે તમારી ચાકરી કરે તો 7મે વર્ષે તમારે તેને છોડી મૂકવો. જ્યારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહીં. તમારે તમારા ઘેટા બકરામાંથી અને તમારા ખળામાંથી અને તમારા દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાએ તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું. અને તમારે યાદ રાખવું કે તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું, અને એમ બને કે જો તે તમને કહે કે મારે તમારી પાસેથી જવું નથી, એ માટે કે તેને તમારી સાથે અને તમારા ઘરનાની સાથે પ્રેમ છે અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે, તો 100 સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વિંધવો, એટલે તે સદાને માટે તારો દાસ થશે અને તારી દાસી વિશે પણ એ પ્રમાણે કરવું. જ્યારે તમે તેને ગુલામીમાંથી મુક્ત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ, કારણ કે મજૂરના પગાર કરતા બમણી ચાકરી તેણે તમારે ત્યાં 6 વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે. તમારા ઘેટા બકરાના તથા અન્ય જાનવરના પ્રથમ જનિત નર બચ્ચાને તમારે યહોવા તમારા ઈશ્વરને અર્પિત કરી દેવા. પ્રથમ જનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ, અને તારા ઘેટા બકરાના પ્રથમ જનિત બચ્ચાને તું ન કાતર. વર્ષો વર્ષ તમારે અને તમારા પરિવારે યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવા, પરંતુ જો તેને કંઈ ખોડખાપણ હોય, એટલે કે અપંગ, અંધ કે કશી ખોડવાળું હોય, તો તે યહોવા તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો. તમે તે તમારે ઘરે ખાઓ, જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય, પરંતુ તમારે તેનું લોહી ખાવું નહીં. તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 16. આબીબ માસ ધ્યાન રાખીને યહોવા તમારા ઈશ્વર પ્રત્યે પાસ્કા પર્વ પાળો, કેમ કે આબીબ માસમાં યહોવા તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. અને પોતાનું નામ રાખવા માટે યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટા બકરાનો કે અન્ય જાનવરોનો પાસ્કા યજ્ઞ તું યહોવા તમારા ઈશ્વર પ્રત્યે કર. તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. 7 દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની, એટલે દુઃખની રોટલી ખાવી, કારણ કે તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. 7 દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહીં. તેમજ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહીં. જે નગરની ભાગળ યહોવા તારા ઈશ્વર તમને આપે તેમાંથી કોઈ પણ ભાગળમાં તારે પાસ્કા યજ્ઞ કરવું નહીં, પરંતુ યહોવા તારા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે, એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે પાસ્કા યજ્ઞ કરો. યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલી જગ્યાએ તમારે તે શેકીને ખાવું. સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. 6 દિવસ સુધી તમારે 2 ખમીરી રોટલી ખાવી. 7મા દિવસે યહોવા તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી. તે દિવસે તમારે કોઈ કામ કરવું નહીં. તમે તમારે પોતાને માટે 7 અઠવાડિયા ગણો. ઊભા પાકને દાંતરડું લગાવવાનું શરૂઆત કરો તે સમયથી 7 અઠવાડિયા ગણવા. તમે યહોવા તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાના પર્વ ઉજવો. યહોવા તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથના ઐચ્છિક અર્પણ આપો. યહોવા તમારા ઈશ્વરે પોતાના પવિત્ર સ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવા તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો. તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઉપજ ભેગી કરી લો. પછી તમે 7 દિવસ સુધી માંડવા પર્વ ઉજવો. તમારા પર્વ દરમિયાન તમે તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો. તમે યહોવા તમારા ઈશ્વરના માટે યહોવાએ પસંદ કરેલા સ્થાને 7 દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાએ તમારી બધી ઉપજમાં, તમારા હાથના સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે. તમે પુષ્કળ આનંદ પામશો. તમારા બધા પુરુષોએ જે જગ્યા યહોવા પસંદ કરે ત્યાં વર્ષમાં 3 વાર યહોવા તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. 2 ખમીરી રોટલીના પર્વના પ્રસંગે, અઠવાડિયાના પર્વના પ્રસંગે અને માંડવા પર્વના પ્રસંગે યહોવા આગળ ખાલી હાથે આવવું નહીં, પરંતુ દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાની આજ્ઞા પાળીને યહોવા તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું. જે નગરની ભાગળ યહોવા તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો. તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કરો, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. તમે ન્યાયનું અનુકરણ કરો કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. તમે યહોવા તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો. તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વર તેને ધિક્કારે છે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 17. યહોવા તમારા ઈશ્વરને તમારે ખોળખાપણ વાળા કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે. જો યહોવા તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવા તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરે, અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિશે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય, તે વિશે તમને ખબર પડે કે તમે તે વિશે સાંભળો તો તમે તે વિશે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયેલમાં બન્યું છે, તો એવું અધમકૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો. બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે, પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહીં. સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યાર પછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો. જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો, એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો, કે કોઈ ઈજાનો પ્રશ્ન હોય, કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવા તમારા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું, લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેવો તમને તેનો ચુકાદો આપશે. યહોવા પોતાના પવિત્ર સ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું. તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો. જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહીં. જો કોઈ માણસ યહોવા તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દુષ્ટતા કરે તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયેલમાંથી દુષ્ટતા દૂર કરવી, અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે, અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહીં. યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો, અને એમ કહો કે અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું, તો જેને યહોવા તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુક્ત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારા શિરે રાજા નિયુક્ત કરશો નહીં. ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે, અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે, કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહીં. વળી તે ઘણી પત્નીઓ કરે નહીં કે જેથી તેનું હૃદય યહોવા તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારું સોનું ચાંદી અતિશય ન વધારે, અને જ્યારે તે તેના રાજ્યસને બેસે પછી તેને લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે, અને તે તેની પાસે રહે અને તેના જીવન પર્યંત તેમાંથી વાંચે કે તે યહોવાનો ડર રાખતા શીખીને આ નિયમના સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે, એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારું કે ઇઝરાયેલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 18. લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયેલની સાથે ભાગ કે વારસો ન મળે, તેઓ યહોવાને ચડાવેલા હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે. તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહીં. તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેમણે કહ્યું છે તેમ. લોકો તરફથી, એટલે વાછરડાનો કે ઘેટાનો યજ્ઞ ચઢાવનાર તરફથી, આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મો તથા પેટનો ભાગ યાજકોને આપે. તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમ ફળ ઉપજ અને ઘેટાની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો, કારણ કે યહોવા તમારા ઈશ્વરે તમારા સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે. અને કોઈ પણ લેવી આખા ઇઝરાયેલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઈચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે, તો ત્યાં યહોવાની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેઓના ઈશ્વરને નામે સેવા કરે. તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે. જે દેશ યહોવા તમારે ઈશ્વર આપે છે તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓના ધિક્કારપાત્ર કાર્યોનું અનુસરણ તમારે કરવું નહીં. તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોશ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતર મંતર કરનાર, કે જાદુગર, મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, ઇલમી કે ભૂઓ હોય. કેમ કે જે કોઈ આવા કામો કરે છે તેઓને યહોવા ધિક્કારે છે, અને આવા ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવા તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે. તેથી તમે યહોવા તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં નિર્દોષ થાવ, કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો તેવો જોશ જોનારાઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવા તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી. યહોવા તમારા ઈશ્વર તમારા માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે અને તેઓનું તમારે સાંભળવું. હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવા તમારા ઈશ્વર પાસે માગ્યું કે હવે પછી યહોવા અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે, રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં. અને યહોવાએ મને કહ્યું કે તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે, હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ, અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ, અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે. અને એમ થશે કે મારે નામે મારા જે વચનો તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે યહોવા જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ, જ્યારે કોઈ પ્રબોધક યહોવાના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય અથવા તે પૂરી કરવામાં ન આવે તો તે વાત યહોવા બોલ્યા નથી એમ તમારે જાણવું. પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે તેનાથી તું બીશ નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 19. જે દેશજાતિઓનો દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે તે દેશજાતિઓનો જ્યારે યહોવા તમારા ઈશ્વર નાશ કરે, તમે તેઓનો કબજો કરો અને તેઓના નગરો અને ઘરોમાં વસવાટ કરો, ત્યારે જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને વતન પામવા માટે આપે તેની મધ્યે તમે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો. તમે તમારા માટે માર્ગ બનાવો. યહોવા તમારા ઈશ્વર જે દેશનો તમને વારસો આપે તે દેશની સીમાના ત્રણ ભાગ કરો, કે જેથી દરેક વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મારી નાખે તે તેમાં નાસી જાય. જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય. આ નિયમ તેઓના માટે છે. જે કોઈને પોતાના પાડોશી પર પહેલા દ્વેષ ન હતો પણ અજાણીએ તે તેને મારી નાખે તે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડોશી સાથે જંગલમાં લાકડા કાપવા જાય, ત્યાં લાકડા કાપતા કુહાડો હાથમાંથી છટકીને પડોશીને વાગે અને તેનું મૃત્યુ થાય, એવો ખૂની આ ત્રણ નગરમાંથી કોઈ એકમાં નાસી જાય અને તેમાં આશ્રય મળે. રખેને લોહીનો બદલો લેનારને ગુસ્સો આવે અને મનુષ્ય ઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણ તોલ માર મારે, જો કે પહેલાથી તે તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણ યોગ્ય ન હોય તો પણ. એ માટે હું તમને આજ્ઞા આપું છું કે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો. જો યહોવા તમારા ઈશ્વર તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે તમારી સરહદો વધારે અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે આખો દેશ તમને આપે, જો હું તમને આજે જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરવો, હંમેશા તેમના માર્ગોમાં ચાલવું, તે પાળીને તમે અમલમાં મૂકો તો તમારે આ ત્રણ નગર ઉપરાંત બીજા ત્રણ નગરોનો વધારો કરવો. આ રીતે જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને વારસા માટે આપે છે તેમાં નિર્દોષ લોકોના લોહી વહેવડાવવામાં ન આવે, કે જેથી લોહીનો દોષ તમારા પર ન આવે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પર દ્વેષ રાખે, લાગ તાકીને છુપાઈ રહે અને તેની સામે ઉઠીને તેનો નાશ થાય ત્યાં સુધી તેને મારે કે તે મરી જાય, ત્યારે જો તે આ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મારનારના નજીકના સગાને સોંપે કે જેથી તે માર્યો જાય. તમારે તેની પર દયા બતાવવી નહીં. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો કે તમારું ભલું થાય. યહોવા તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારી પડોશીઓની સરહદ હટાવશો નહીં. કોઈ માણસ પાપ માટે, કોઈ અન્યાય માટે કે કોઈ પાપની બાબતમાં એક જ વ્યક્તિની સાક્ષી ચાલે નહીં. બે કે ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થઈ શકે. જો કોઈ અન્યાયી સાક્ષી કોઈ માણસની વિરુદ્ધ તેણે ખોટું કર્યું છે તેમ સાબિત કરવા ઊભો થાય તો તે બંને માણસોને, એટલે જેઓની વચ્ચે વિવાદ હોય તેઓએ યહોવા, યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ઊભા રહેવું. ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી. જો સાક્ષી આપનાર સાક્ષી જુઠ્ઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય તો તેણે પોતાના ભાઈની સાથે જે કરવાની ઈચ્છા રાખી તે તમારે તેની સાથે કરવું. આ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. ત્યારે જેવો આ સાંભળશે તેવો બીશે, ત્યાર પછી કોઈ આવું દુષ્ટ કાર્ય તારી મધ્યે કરશે નહીં. તમારે દયા દર્શાવવી નહીં. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગની શિક્ષા કરવી. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 2. પછી યહોવાએ મૂસા સાથે આ પ્રમાણે વાત કરી. યહોવાએ મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણા દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. પછી યહોવાએ મને કહ્યું કે આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો. લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે, માટે તમે કાળજી રાખજો. તેઓની સાથે યુદ્ધ કરશો નહીં, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈ પણ આપીશ નહીં, પગ મૂકવા જેટલું પણ આપીશ નહીં, કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે. નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો જેથી તમે ખાઈ શકો, પાણી પણ નાણાં આપીને ખરીદો જેથી તમે પી શકો, કેમ કે ઈશ્વર તમારા યહોવાએ તમારા હાથના બધા જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે. આ માટે મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે, કેમ કે આ 40 વર્ષ ઈશ્વર તમારા યહોવા તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી. જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન ગેબેરથી ગયા અને અમે પાછા વળીને મુઆબના અરણ્યના માર્ગે ચાલ્યા. યહોવાએ મને કહ્યું કે મુઆબને સતાવશો નહીં, તેમની સાથે યુદ્ધમાં લડશો નહીં, કેમ કે તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહીં, કેમ કે આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે. અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા, તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા. અનાકીઓની જેમ તેઓ પણ રફાઈમીઓ ગણાય છે, પણ મુઆબીઓ તેઓને એમીઓ કહે છે. અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવ પુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયેલે જે દેશ યહોવાએ તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ. હવે ઉઠો અને ઝેરેદનું નાળું ઉતરો. તેથી આપણે ઝેરેદનું નાળું ઉતર્યા. આપણે કાદેશ બારનિયાથી નીકળીને ઝેરેદનું નાળું ઉતર્યા, ત્યાં સુધીમાં 38 વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી યહોવાએ તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી. વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારું યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા. ત્યાર પછી યહોવાએ મને કહ્યું કે તું આજે આર એટલે કે મુઆબની સરહદ પાર કરવાનો છે, અને જ્યારે તું આમ્મોન પુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહીં કે તેઓની સાથે લડીશ પણ નહીં, કારણ કે હું તમને આમ્મોન પુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી, કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોત પુત્રોને આપ્યો છે. તે પણ રફાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા, જો કે આમ્મોનીઓ તેઓને જામઝુમિયો એવું નામ આપે છે. તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા, તેઓની સંખ્યા ઘણી હતી, પરંતુ યહોવાએ આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા. જેમ હોરીઓનો નાશ કરીને યહોવાએ સેઈરવાસી એસાવ પુત્રો માટે કર્યું હતું તેમ જ. અને તેઓએ તેઓનું વતન લઈ લીધું અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા. અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા તેઓનો કાફતીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા. હવે તમે ઉઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો. જુઓ, મેં હેશબોનના રાજા અમોરી સિહોનને તેમજ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો. હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતિ સાંભળી ધ્રુજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે. અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશબોનના રાજા સિહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે તેઓ શાંતિનો સંદેશ લઈને કહે કે અમને તારા દેશમાં થઈને જવા દે, અમે રસ્તે ચાલીશું, ડાબે કે જમણે હાથે વળીશું નહીં. ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ, પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવ. ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે. જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ, ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવ પુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે. પરંતુ હેશબોનના રાજા સિંહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી, કેમ કે ઈશ્વર તમારા યહોવા તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે જેમ આજે છે તેમ. અને યહોવાએ મને કહ્યું, જો મેં સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે, વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે. ત્યારે સિહોન તથા તેના સર્વ લોક યહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા, પરંતુ આપણા ઈશ્વર યહોવાએ તેને આપણને સ્વાધીન કરી દીધો અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા. આપણે તેના સર્વ નગરો જીતી લીધા અને વસ્તીવાળા સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહીં. ફક્ત જે નગરો આપણે જીતી લીધા હતા તેમની લૂંટ સાથે આપણે પોતાને સારું જાનવરો લીધા. આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલિયાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જીતાય નહીં. ઈશ્વર આપણા યહોવાએ આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો. ફક્ત આમોન પુત્રોના દેશની નજીક તથા યાબોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિશે આપણા ઈશ્વર યહોવાએ આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 20. જ્યારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતા વધારે લોકો તમે જુઓ તો તેઓથી બીશો નહીં, કેમ કે મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવા તમારા ઈશ્વર તમારી સાથે છે. જ્યારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે, તેઓને કહે કે હે ઇઝરાયેલ, સાંભળો, આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો ત્યારે ના હિંમત થશો નહીં, બીશો નહીં, ભયભીત થશો નહીં કે તેઓનાથી ગભરાશો નહીં, કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે. ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણ વિધિ કરી ન હોય, તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે. શું કોઈ એવો માણસ છે જેણે દ્રાક્ષાવાળી રોપી હોય અને તેના ફળ ખાધા ન હોય, તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ માણસ તેના ફળ ખાય. વળી શું એવો કોઈ માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યા ન હોય, તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે. અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે ના હિંમત થઈ ગયો હોય, તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓના હૃદય પણ ના હિંમત થઈ જાય. જ્યારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે. જ્યારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ ત્યારે તે પહેલા તેને શાંતિનું કહેણ મોકલો, અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય, અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો. અને જ્યારે યહોવા તમારા ઈશ્વર તેને તમારા હાથમાં સોંપે ત્યારે તેમાંના દરેક પુરુષને તલવારની ધારથી મારી નાખો, પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો. અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારું લો, અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવા તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ. જે નગરો તમારાથી ઘણા દૂરના અંતરે છે, જે આ દેશ જાતિઓના નગરોમાંના નથી, તે સર્વને તમે એમ જ કરો. પણ આ લોકોના જે નગરો યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પશુને તારે જીવતું રહેવા દેવું નહીં, પણ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમ તમારે તેઓને, એટલે કે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ, પરીઝીઓ અને યબૂસીઓનો તમારે સંપૂર્ણ નાશ કરવો. રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવા તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે. જ્યારે યુદ્ધ કરતા તું કોઈ નગર જીતવા માટે લાંબા સમય સુધી તેનો ઘેરો ઘાલે ત્યારે તેના વૃક્ષો પર કુહાડી લગાડીને તું તે કાપી નાખતો નહીં, કેમ કે તું તેઓનું ફળ ભલે ખાય પણ તું તેઓને કાપી ન નાખ, કેમ કે ખેતરનું વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે? જે વૃક્ષ ફળો ના આપે તેવા વૃક્ષોનો તમે નાશ કરી શકો, એટલે તેઓને જ તમારે કાપી નાખવા. અને જે નગર તમારી વિરુદ્ધ યુદ્ધ કરે છે તેનો પરાજય થતા સુધી તારે તેની સામે મોરચા બાંધવા. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 21. જે દેશ યહોવા તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે તેમાં જો કોની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેણે કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય, તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસના નગરોનું અંતર માપી જુએ, અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળામાંથી એક વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય, અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળા એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડા ના થયું હોય ત્યાં લાવે, અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે. અને યાજકો એટલે લેવીના દીકરાઓ પાસે આવે, કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય. ત્યારબાદ તે નગરના વડીલો કે જેવો પેલી લાશની સૌથી નજીક રહે છે તેવો ખીણમાં ગરદન ભાંગી નાખેલી વાછડી પર પોતાના હાથ ધોઈ નાખે, અને તેઓ એમ કહે કે અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી. હે યહોવા, તમારા ઇઝરાયેલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો, અને તમારા ઇઝરાયેલી લોકો મધ્યે નિર્દોષના ખૂનના દોષમાંથી તેમને મુક્ત કરો, અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે. આ રીતે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું. જ્યારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવા તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે, અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઈચ્છા રાખે, તો તેને તારે ઘરે લઈ આવવી, અને તે પોતાનું માથું મુંડાવે અને તે પોતાના નખ કપાવે, અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે અને તે તારા ઘરમાં રહે, અને એક માસ સુધી તેના માતા પિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય. પછી એમ થાય કે જ્યારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી, પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહીં, તેમજ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહીં, કારણ કે તમે તેની આબરૂ લીધી છે. જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી, અને તે બંનેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જ્યેષ્ઠ હોય, પછી તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે, ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જ્યેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જ્યેષ્ઠ દીકરો ગણવો નહીં, પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે માન્ય રાખે, કારણ તે તેનું પ્રથમ ફળ છે અને જ્યેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે. જો કોઈ પુરુષને જિદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતા પિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તે તેમને ગણકારતો ન હોય, તો તેના માતા પિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે અને તેઓ તે નગરના વડીલોને કહે કે આ અમારો દીકરો જિદ્દી અને બળવાખોર છે, તે અમારું કહ્યું માનતો નથી, તે લાલચુ અને મદ્યપાન કરનારો છે. પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે. જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય, તો તમે તેને ઝાડ પર લટકાવો. તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 22. તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાને જોઈને તારે સંતાવું નહીં. તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું. જો તમારો ઇઝરાયેલી સાથી નજીકમાં રહેતો ન હોય કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું. તેના ગધેડા, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયેલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું. તમારે તેનાથી સંતાવું નહીં. તમારા ઇઝરાયેલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહીં. તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી. સ્ત્રીએ પુરુષના વસ્ત્રો પહેરવા નહીં, તેમજ પુરુષે સ્ત્રીના વસ્ત્રો પહેરવા નહીં, કેમ કે જે કોઈ એવું કામ કરે છે તે યહોવા તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે. જો માર્ગે જતા કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચા કે ઈંડા હોય, માતા બચ્ચા પર બેઠેલી હોય, તો તમારે માતાને બચ્ચા સાથે લેવી નહીં. તમે બચ્ચા લો પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશો તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યના દિવસો લાંબા થશે. જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે. તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહીં, નહીં તો બધી જ દ્રાક્ષાવાડીની ઉપજ તેમજ જે કંઈ વાયુ હશે તે ડૂલ થાય. બળદ તથા ગધેડા બંનેને એકસાથે જોડીને તુહળ વડે ખેતી ન કર. ઊન તથા શણનું મિશ્રણ હોય તેવા વસ્ત્ર પહેરવા નહીં. જે જબ્બો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાળર મૂકવી. જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે, તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યના કોઈ ચિહ્ન મને મળ્યા નહીં, તો તે કન્યાના માતા પિતા તેના કૌમાર્યના પુરાવા ગામના વડીલો પાસે લાવે અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે. જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે મને તમારી દીકરીમાં કૌમાર્યના પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા, પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે, ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે. તેઓ તેને 100 શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયેલની કન્યા પર ખોટો આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે, તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહીં. પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બહારના આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયેલમાં શરમજનક કૃત્ય કર્યું છે. આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. જો કોઈ પુરુષ પરણી સ્ત્રી સાથે વ્યભિચાર કરતા જોવા મળે, તો તેવો એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બંને માર્યા જાય. આ રીતે તારી ઇઝરાયેલમાંથી દુષ્ટતા દૂર કરવી. જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે, તો તમારે તે બંનેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવા. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહીં, અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયેલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય, પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહીં. મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઉઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે. કેમ કે તેને ખેતરમાં મળી, સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સાથે સગાઈ કરેલી નથી તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતા તેઓ પકડાય, તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને 50 શેકેલ ચાંદી આપે. તેની પત્ની થાય, વળી તેણે આબરૂ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહીં. કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહીં, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 23. જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયા હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય તેને યહોવાની સભામાં દાખલ થવા દેવો નહીં. વ્યભિચારથી જન્મેલો યહોવાની સભામાં પ્રવેશ ન કરે. તેઓની છેક 10 પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાની સભામાં પ્રવેશ કરે નહીં. આમોની કે મુઆબી અથવા 10 પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાની સભામાં દાખલ થાય નહીં. કારણ કે જ્યારે તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહીં. વળી તેને લીધે તેઓએ અરામ નહરાઇમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો. પરંતુ યહોવા તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહીં, પણ યહોવા તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવા તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા. તમે તમારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી શોધશો નહીં. પરંતુ તમે અદોમીઓનો તિરસ્કાર કરશો નહીં, કારણ કે તેઓ તમારા ભાઈ છે, અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહીં, કેમ કે તમે તેમના દેશમાં પ્રવાસી હતા. તેઓની ત્રીજી પેઢીના છોકરા જે તેઓને જન્મ્યા તેઓ યહોવાની સભામાં પ્રવેશ કરી શકે. જ્યારે તમે તમારા શત્રુઓની સામે છામડીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાં બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું. પરંતુ એમ થાય કે સાંજ પડતા તેણે સ્નાન કરવું અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું. વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું અને ખાડો ખોદવા માટે તમારા હથિયારોમાં તમારી પાસે કશું રહે. અને જ્યારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારો ખાડો ખોદીને વિસ્ટાને માટી વડે ઢાંકી દેવી. આમ કરવાથી યહોવા તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે, માટે તમારી છાવણી શુદ્ધ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહીં. જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય તેને તમે પાછો તેના માલિકને ન સોંપો. તમારા નગરોમાંથી તેને જ્યાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહીં. ઇઝરાયેલની દીકરીઓમાં કોઈ પણ ગણિકા ન હોય અને ઇઝરાયેલ પુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય. સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવા તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહીં, કારણ કે બંને કમાણીને યહોવા તમારા ઈશ્વર ધિક્કારે છે. તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો. નાણાંનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈ પણ વસ્તુનું વ્યાજ લેવું નહીં, પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયેલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહીં. તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવા તમારા ઈશ્વર આશીર્વાદ આપે. જો તમે યહોવા તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવા તમારા ઈશ્વર નિશ્ચય તમારી પાસેથી ઉત્તર લેશે, કેમ કે એ તો તમારો દોષ ગણાય. પણ જો તમે માનતા લેવા માંગતા ન હો તો તેથી તમે દોષિત નહીં ઠરો. પરંતુ જે કંઈ બોલ્યા હોય તે તમે પાળો તથા અમલમાં મૂકો. યહોવા તમારા ઈશ્વર પ્રત્યે જે કંઈ માનતા લીધી હોય, એટલે કે જે ઐચ્છિકાર્પણનું વચન તે તમારા મુખમાંથી આપ્યું હોય, તો તે પ્રમાણે કરો. જ્યારે તમે તમારા પડોશીની દ્રાક્ષાવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહીં. તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલા તોડવાની છૂટ છે, પણ તારા પડોશીના પાકેલા અનાજને દાતડાથી કાપી લો નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 24. જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલુમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તેને છૂટાછેડાના પ્રમાણપત્ર લખી આપે. તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે. અને જ્યારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે. જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડાના પ્રમાણપત્ર લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે, અથવા જે બીજા પતિએ તેને પત્ની કરી લીધી હતી તે જો મૃત્યુ પામે, ત્યારે તેનો પહેલો પતિ જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે, કેમ કે યહોવાની દ્રષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવા તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ. જ્યારે કોઈ પુરુષ નવપરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરે રહે. જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે તેને આનંદિત કરે. કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પળ પણ ગીરવે ન લે, કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે. જો કોઈ માણસ ઇઝરાયેલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે કે તેને વેચી દે તો તે ચોર નિશ્ચય માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી. કુષ્ઠરોગ વિશે તમે સાવધ રહો કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો. જેમ મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમે કરો. મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવા તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો. જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ. તમે બહાર ઊભા રહો. જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે. જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહીં. સૂર્ય આથમતા પહેલા તમારે તેની ગીરે મૂકેલી વસ્તુ પાછી આપી દેવી કે જેથી તે તેનો જબ્બો પહેરીને સૂએ અને તમને આશીર્વાદ આપે. યહોવા તમારા ઈશ્વરની આગળ તે તમારું ન્યાયપણું ગણાશે. તમારા ઇઝરાયેલી સાથીદાર સાથે કે તમારા દેશમાં તમારા ગામોમાં રહેનાર પરદેશીમાંના કોઈ ગરીબ કે દરિદ્ર ચાકર પર તમે જુલમ ન કરો. દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો. સૂર્ય તે પર આથમે નહીં, કેમ કે તે ગરીબ છે. તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાને પોકાર કરે નહીં અને તમે દોષી ઠરો નહીં. સંતાનોના પાપને કારણે તેઓના માતા પિતા માર્યા જાય નહીં. માતા પિતાઓના પાપને કારણે સંતાનો માર્યા જાય નહીં, પણ દરેક પોતાના પાપને કારણે માર્યો જાય. પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો કે વિધવાના વસ્ત્રો કદી ગીરે ન લો. તમે મિસરમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખો. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું. જ્યારે તમે ખેતરમાં વાવણી કરો ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહીં. તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડ્યો રહેવા દેવો, જેથી યહોવા તમારા ઈશ્વર તમને તમારા હાથના સર્વકામમાં આશીર્વાદ આપે. જ્યારે તમે જૈતુનના વૃક્ષને જુડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહીં. તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે. જ્યારે તમે તમારી દ્રાક્ષાવાડીની દ્રાક્ષ ભેગી કરી લો ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો. યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 25. જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે. તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે. જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે. ન્યાયાધીશ તેને 40 ફટકા મારે, પણ 40થી વધારે ફટકા ન મારે, કેમ કે જો તે તેને વધારે ફટકા મારે તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે. પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ. જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એકની સંતાન મૃત્યુ પામે તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહીં, તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે, અને એમ થાય કે તેને જે પ્રથમ જનિત જન્મે તે માણસના મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય. પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય, તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇન્કાર કરે છે, વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી, ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે, પણ કદાચ તે આગ્રહ કરીને કહે હું તેને લેવા ઇચ્છતો નથી, તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તેને જવાબ આપીને કહે, જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય, ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે જેના ચંપલ કાઢી લેવાયા હતા તેનું કુટુંબ. જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મારનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે, તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો, તમારી આંખ તેના પર દયા ન લાવે. તમારે તમારી થેલીમાં જુદા જુદા માપના કાટલા, એટલે કે એક હલકું અને બીજું ભારે, એમ ન રાખવા. વળી તમારા ઘરમાં અનેક તરેના માપ, એટલે કે એક મોટું અને બીજું નાનું, એમ ન રાખો. તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું, જેથી યહોવા તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. જે કોઈ વ્યક્તિ એવા કામ કરે છે, એટલે જેવો અન્યાય કરે છે, તે સર્વ યહોવા તમારા ઈશ્વરને ધિક્કાર પાત્ર લાગે છે. તમે જ્યારે મિસરમાંથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો. તમે બેહોશ અને થાકેલા હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો, અને જે અબળો તમારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યું, અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહીં. તેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે, ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 26. અને યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેમાં તમે આવો અને તેનો વારસો લઈને તેમાં રહો, ત્યારે એમ થાય કે જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તે ભૂમિનો પ્રથમ પાક તમારે લઈને તેને ટોપલીમાં ભરી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં લઈ જવો. અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે આજે હું યહોવા તમારા ઈશ્વર સમક્ષ જાહેર કરું છું કે જે દેશ આપણને આપવાને યહોવાએ આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં અમે પહોંચ્યા છીએ. પછી યાજક તમારા હાથમાંથી ટોપલી લઈને યહોવા તમારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે. પછી તમારે યહોવા તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે અમારા પિતા સ્થળાંતર કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા, અને તેમના લોકોની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા. પરંતુ મિસરીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કરી, અમને ગુલામ બનાવી અમારી પાસે સખત મજૂરી કરાવી. ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાને પોકાર કર્યો, તેમણે અમારો સાથ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતા જુલમ પર દ્રષ્ટિ કરી, અને યહોવાએ પોતાના બળવાન હાથે અદ્ભુત સામર્થ્યથી તથા તેમના પ્રચંડ બાહુબળથી, ચિહ્ન તથા ચમત્કારોથી અમને મિસરમાંથી બહાર લાવ્યા, અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો. અને હવે હે યહોવા, જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઉપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ, અને યહોવા તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવા તમારા ઈશ્વરનું ભજન કરવું, અને જે કંઈ સારું યહોવા તમારા ઈશ્વરે તમારા અને ઘરનાને માટે કર્યું હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્ય રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો. ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે, તેમાં જ્યારે તમે તમારી ઉપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો, જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય. પછી તમારે યહોવા તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે, અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમજ અમે ભૂલી પણ ગયા નથી. શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મુએલાને સારું તેમાંથી કંઈ આપ્યું નથી. અમે યહોવા અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે. તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયેલ પ્રજા તેમજ અમારા પિત્રોની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો. આજે યહોવા તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે, માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો. તમે આજે યહોવાને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યા છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો. અને યહોવાએ તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે તમે તેમના પસંદ કરેલા લોક છો. તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી અને જે દેશ જાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતા તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન, પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાએ આપેલા વચન પ્રમાણે તમે યહોવા તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 27. અને મૂસાએ તથા ઇઝરાયેલના આગેવાનોએ લોકોને આજ્ઞા આપી કે જે આજ્ઞાઓ આજે હું તમને બધાને ફરમાવું છું તે સર્વ પાળો. જ્યારે તમે યર્દન નદી ઓળંગીને જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમે જાઓ, ત્યારે તમારે પોતાને સારું મોટા પથ્થર ઊભા કરીને તેના પર ચૂનાનો લેપ મારજો. પાર ઉતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ યહોવા તમારા પિત્રોના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે તેમાં તમે જાઓ. જ્યારે તમે યર્દન પાર કરી રહો ત્યારે આ પથ્થરો જે વિશે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો. ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરને નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહીં. તમારે યહોવા તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારું અસલ પથ્થરોનો ઉપયોગ કરવો. તેના ઉપર યહોવા તમારા ઈશ્વર માટે દહન્યાર્પણ ચઢાવવા. તમારે શાંત્યાર્પણો ચઢાવીને ત્યાં ખાવું. તમારે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા. મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયેલને કહ્યું, હે ઇઝરાયેલ, શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવા તમારા ઈશ્વરની પ્રજા થયા છો, તે માટે તમારે યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો. આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું. તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું, યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા. શિમ્યોન, લેવી, યહુદા, ઇસ્સાખાર, યુસફ તથા બિન્યામિન કૂડો ગિરિઝીમ પર્વત પર ઊભા રહે. રૂબેન, ગાદ, આશેર, જબુલોન, દાન તથા નફતાલીના કૂડો શાપ આપવા એબાલ પર્વત પર ઊભા રહે. લેવીઓ જવાબ આપીને મોટે અવાજે સર્વ ઇઝરાયેલના માણસોને કહે, જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા જે યહોવાને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો. અને બધા લોકો જવાબ આપીને કહે, આમીન. જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાવ. અને બધા લોકો કહે, આમીન. જે કોઈ માણસ પોતાના પડોશીની જમીનની સીમાનું નિશાન હટાવે તો તે શાપિત થાવ. અને બધા લોકો કહે, આમીન. જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાવ. અને બધા લોકો કહે, આમીન. જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાવ. અને બધા લોકો કહે, આમીન. જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાવ, કેમ કે તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ. અને બધા લોકો કહે, આમીન. જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાવ. અને બધા લોકો કહે, આમીન. જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાવ, અને બધા લોકો કહે આમીન. જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શાપિત થાવ, અને બધા લોકો કહે આમીન. જે કોઈ માણસ પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તો તે શાપિત થાવ, અને બધા લોકો કહે આમીન. જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાવ, અને બધા લોકો કહે આમીન. જે કોઈ માણસ અનિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાવ, અને બધા લોકો કહે આમીન. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 28. જો યહોવા તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો તો યહોવા તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશ જાતિ તરીકે સ્થાપિત કરશે. જો તમે યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે. તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો, તમારા સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારા પશુનું ફળ, તમારા ઘેટા બકરા તથા અન્ય જાનવરોના બચ્ચા આશીર્વાદિત થશે, તમારી ફળની ટોપલી તથા તમારા ગુંદવાના વાસણ આશીર્વાદિત થશે, તમે અંદર આવતા અને બહાર જતા આશીર્વાદિત થશો. યહોવા તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે. તમારી સામે તેઓ એક માર્ગથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. યહોવા તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે. જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો તો જેમ યહોવાએ તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. પૃથ્વીના સર્વલોક જોશે કે યહોવાના નામ પરથી તમારું નામ પડેલું છે અને તેઓ તમારાથી બીશે. અને જે દેશ તમને આપવા અંગે યહોવાએ તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેમાં તમારા સંતાનો વિશે, તમારા જાનવરોના બચ્ચા વિશે તથા તમારી ભૂમિના ફળ વિશે તમને ઘણા જ આબાદ કરશે. તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથના કામ પર આશીર્વાદ આપવા માટે યહોવા તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે. અને તમે ઘણી દેશ જાતિઓને ઊંચીનું આપશો પણ તમારે ઊંચીનું લેવું નહીં પડે. અને યહોવા તમને સર્વના અગ્રેસર બનાવશે પણ પૂંછ નહીં, અને તમે ઉપર જ રહેશો નીચે નહીં. જો યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો, અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહીં જાઓ તો તે પ્રમાણે થશે. યહોવા તમારા ઈશ્વરની વાણી ન સાંભળતા તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહીં મૂકો તો એમ થશે કે આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે. તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો, તમારી ફળની ટોપલી તથા તમારા ગુંદવાના વાસણ શાપિત થશે, તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટા બકરાના બચ્ચા શાપિત થશે, તમે અંદર આવતા તેમજ બહાર જતા શાપિત થશો. જે કંઈ કામમાં તમે હાથ નાખશો તેમાં યહોવા તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો. જે દેશનું વતન પામવા સારું તમે જાઓ છો તેમાંથી યહોવા તમારો પૂરો નાશ નહીં કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે. યહોવા તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવારથી, લૂ તથા ફૂગથી મારશે, અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે. તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે, તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે. તમારા દેશ પર યહોવા વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે. તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે. યહોવા તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે. તમે એક માર્ગે તેઓની સામે ધસી જશો અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો, અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમ તેમ ભટક્યા કરશો, અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહીં હોય. મિસરના ગુમડાથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તમને મારશે અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહીં. પાગલપંથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તમને મારશે અને જેમ અંધજન અંધારામાં ફાંફા મારે છે તેમ તમે ભર બપોરે ફાંફા મારશો અને તમારા માર્ગોમાં તમે સફળ નહીં થાવ અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો અને તમને બચાવનાર કોઈ નહીં હોય. તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહીં પામો. તમે દ્રાક્ષાવાડીઓ રોપશો પણ તેના ફળ તમે ખાવા નહીં પામો. તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માંસ તમે ખાવા નહીં પામો. તમારા દેખતા તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહીં. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહીં હોય. તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારું ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે અને તમે કંઈ જ કરી શકશો નહીં. જે દેશ જાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો. અને તમારી આંખો જે દ્રશ્ય નિરખશે તેને લીધે તમે પાગલ થઈ જશો. તમારા પગના તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગુમડા થશે અને યહોવા તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે. જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવા તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો છો તેને લાવશે અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો. જે સર્વ લોકોમાં યહોવા તમને દોરશે તેવો મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો. તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો પણ તમે તેમાંથી થોડા જ બીજ પેદા કરી શકશો, કેમ કે તીડ તે ખાઈ જશે. તમે દ્રાક્ષાવાડીઓ રોપશો અને તેને ઉછેરશો પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહીં કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહીં, કેમ કે કીડા તેઓને ખાઈ જશે. તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતુન વૃક્ષ હશે પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહીં પામો, કેમ કે તમારા જૈતુન વૃક્ષના ફળ ખરી પડશે. તમને દીકરા અને દીકરીઓ હશે પણ તેઓ તમારા નહીં થાય, કેમ કે તેઓ ગુલામી કરવા જશે. તમારા બધા વૃક્ષો અને જમીનના ફળ તીડો ખાઈ જશે. તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતા વધારે અને વધારે ઉચ્ચ થશે પણ તમે વધારે ને વધારે નિમ્ન થતા જશો. તેઓ તમને ઉછીનું આપશે પણ તમે તેઓને ઉછીનું નહીં આપો. તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો. તમારો નાશ થતા સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહીં. તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યા તે પાડ્યા નહીં, માટે આ પ્રમાણે બધું થશે. આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે. જ્યારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવા તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહીં, માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્ર અવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે જેઓને યહોવા તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશો. તમારો નાશ થતા સુધી યહોવા તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે. યહોવા પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશ જાતિ જેની ભાષા તમે સમજશો નહીં તેને જેમ ગરુડ ઉડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે. તે જાતિ વિકરાળ હાવભાવવાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે. તે તમારો નાશ થતા સુધી તમારા પશુઓના બચ્ચા અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતા સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટા બકરાના બચ્ચા રહેવા દેશે નહીં. તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દિવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા તેઓ દરેક જગ્યાએ પડી જતા સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવા તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે. જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે તેને લીધે તમે તમારા સંતાનોને એટલે તમારા દીકરા દીકરીઓ યહોવા તમારા ઈશ્વરે તમને આપ્યા છે તેઓનું માંસ તમે ખાશો. તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાના બાકી રહેલા સંતાનો પ્રત્યે ઈર્ષાળુ થશે. જે પોતાના સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહીં આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહીં હોય. તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહીં હોય તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે, પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષાળુ થશે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે. યહોવા તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બિહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે તે તમે પાડીને અમલમાં નહીં મૂકો તો યહોવા તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે. મિસરના જે રોગથી તમે બીતા હતા તે રોગો હું તમારા પર લાવીશ, તે તમને વળગી રહેશે. તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમના પુસ્તકમાં લખેલા નથી તે યહોવા તમારા પર લાવ્યા કરશે. તમે સંખ્યામાં આકાશના તારાઓ જેટલા હતા તેને બદલે અતિ અલ્પ થઈ જશો, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી. જેમ યહોવા તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા તેમ યહોવા તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે. યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે. ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી તેઓની પૂજા કરશો. આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહીં પડે, તમારા પગના તળિયાને કંઈ આરામ નહીં મળે, પણ ત્યાં યહોવા તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે. તમારું જીવન શંકામાં રહેશે, તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહીં રહે. તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવતું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે, અને સાંજે તમે કહેશો કે ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય. જે માર્ગ વિશે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહીં, અને તે માર્ગ પર વહાણોમાં યહોવા ફરીથી તમને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો, પણ તમને કોઈ ખરીદશે નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 29. હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયેલી લોકો સાથે કર્યો તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે. અને મૂસાએ સર્વ ઇઝરાયેલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, તમારી નજર આગળ મિસર દેશમાં ફારૂનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાએ જે કર્યું તે બધું તમે નિહાળ્યું છે. એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો તથા અદ્ભુત ચમત્કારો તમે જોયા, પણ યહોવાએ તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યા નથી. મેં તમને 40 વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યા, તેમ છતાં તમારા શરીર પરના વસ્ત્રો ફાટી ગયા નહીં કે તમારા પગરખા ઘસાઈ ગયા નહીં. તમે રોટલી ખાધી નથી, તેમજ દ્રાક્ષા સૌ કે મદ્ય પીધા નથી. એ સારું કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો. જ્યારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશબોનનો રાજા સિહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા, અને આપણે તેઓનો પરાજય કર્યો, અને આપણે તેઓનો દેશ લઈને રૂબેનીઓને, ગાદીઓને તથા મન્નાશાના અડધા કુળને વતન તરીકે આપ્યો. તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાવ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો. આજે યહોવા તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો, તમારા નેતા, તમારા કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયેલી માણસો, વળી તમારી સાથે તમારા સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો. માટે યહોવા તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવા તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ, કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ એટલે ઇબ્રાહીમ, ઇસહાક અને યાકુબ આગળ સમ ખાધા હતા તેમ તે તમારા ઈશ્વર થાય. અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી, પરંતુ આજે આપણી સાથે યહોવા આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમજ આજે આપણી સાથે જે નહીં હોય તેની સાથે પણ. આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશ જાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો. તમે તેઓના ધિક્કારપાત્ર કૃત્યો, તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમજ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે. રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયેલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવા તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવીઓની પૂજા કરવા લલચાય, રખેને પિત્ત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય, રખેને તે આ શાપથી વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સુકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે, યહોવા તેને માફ નહીં કરે, પણ તે માણસની સામે યહોવાનો રોષ તથા જુસ્સો તપી ઉઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે અને યહોવા આકાશ નીચેથી તેનું નામો નિશાન નષ્ટ કરી નાખશે. અને નિયમના પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવા તેને ઇઝરાયેલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે. અને તમારી પાછળ થનાર તમારા સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાએ આ દેશોને આપેલા રોગો અને આફતો જોશે. વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાએ પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઉગતું નથી. તે જ્યારે જોશે ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે યહોવાએ આ દેશને આવું શા માટે કર્યું, એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે. ત્યારે લોકો કહેશે કે એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો. બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું. તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાનો કોપ તેઓ પર સળગ્યો હતો. યહોવાએ કોપમાં તથા ક્રોધમાં તથા તેમના ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તે પ્રમાણે. મર્મો યહોવા આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણા સંતાનોની છે. તેથી આપણે આ નિયમના સર્વ વચનો પાળીએ. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 3. ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રઈ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. યહોવાએ મને કહ્યું, તેનાથી તું બીશ નહીં, કારણ કે મેં તેને તેના સર્વ લોકોને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો તેને તે જેવું કર્યું તેવું જ તેને પણ કર. તેથી ઈશ્વર આપણા યહોવાએ બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા, તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નથી. તે સમયે આપણે તેઓના સર્વ નગરો જીતી લીધા, એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. 60 નગરો અને આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું. આ બધા નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતા. તે ઉપરાંત કોટ વગરના બીજા અનેક ગામો હતા. અને આપણે હેશબોનના રાજા સિહોનને કર્યું હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળા સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો, પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી. તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેરમોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો. સિદોનીઓ હેરમોન પર્વતને સિરિયોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે. સપાટ પ્રદેશના બધા નગરો, આખું ગિલિયાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યના સાલખા અને એડ્રેઈ નગરો આપણે જીતી લીધા. કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોખંડનો હતો, શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોન પુત્રો રહે છે? માણસના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ 9 હાથ અને પહોળાઈ 4 હાથ હતી. અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો તે આર્નોનની ખીણના અરોએરથી ગિલિયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેના નગરો મેરુબેનીઓને અને ગાદીઓને આપ્યા. ગિલિયાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મન્નાશાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે. મન્નાશાના વંશજ યાઈરે ગશુરીઓ અને મખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને હાવ્વોથી યાઈર એ નામ આપ્યું. તે આજ સુધી ચાલે છે. મેં માખીરને ગિલિયાદ આપ્યું. રૂબેનીઓને અને ગાદીઓને મેં ગિલિયાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ, જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી, તે યાબ્બોક નદી જે આમ્મોન પુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો. આરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી આરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગા પર્વતના ઢોળાવ તળે આવેલી છે ત્યાં સુધીનો પ્રદેશ. તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે ઈશ્વર તમારા યહોવાએ આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયેલના લોકોની આગળ પીલી બાજુ જાઓ. પણ તમારી પત્નીઓ, તમારા બાળકો તથા તમારા જાનવર, હું જાણું છું કે તમારી પાસે ઘણા જાનવર છે. જે નગરો મેં તમને આપ્યા છે તેમાં તેઓ રહે, જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાએ જે દેશ ઈશ્વર તમારા યહોવા તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાના વતન તમને આપ્યા છે તેમાં પાછા આવો. મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે યહોવાએ આ બે રાજાઓને જે બધું કર્યું તે તારી આંખોએ તે જોયું છે. તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવા એવું કરશે. તમે તેઓથી બીશો નહીં, કેમ કે ઈશ્વર તમારા યહોવા એકલા જ તમારા માટે લડશે. તે સમયે મેં યહોવાને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે હે પ્રભુ યહોવા, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે, કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવા કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે? કૃપા કરીને મને પેલી બાજુ જવા દો. યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાલોન પણ મને જોવા દો. પરંતુ તમારે કારણે યહોવા મારા પર ગુસ્સે થયા હતા. તેમણે મારી અરજ સાંભળી નહીં અને મને કહ્યું, તારા માટે આટલું જ બસ છે. આ બાબત વિશે કદી મારી આગળ બોલીશ નહીં. પિસ્ગા પર્વતના શિખર પર ચઢ. તારી આંખો ઊંચી કરીને પશ્ચિમ બાજુ, ઉત્તર બાજુ, દક્ષિણ બાજુ તથા પૂર્વ બાજુ જો. તારી આંખોથી જોઈ લે. તું આ યર્દનની પાર જવા પામવાનો નથી. યહોશુઆને આદેશ આપ, તેને હિંમત તથા બળ આપ, કેમ કે તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તેઓને અપાવશે. એ પ્રમાણે આપણે બેથ પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો. પુનર્નિયમનું પુસ્તક 30. અને એમ થશે કે જ્યારે આ બાબતો એટલે કે આશીર્વાદો તથા શાપો જે મેં તમારી આગળ મૂક્યા છે તે તમારા પર આવશે અને જે સર્વ દેશોમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી મૂક્યા હશે ત્યારે તે બાબતોને યાદ રાખીને તમે યહોવા તમારા ઈશ્વરની પાસે પાછા આવશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે તથા તમારા સંતાન પૂરા હૃદયથી તથા પૂરા અંતઃકરણથી પાળશો તથા તેમનો અવાજ સાંભળશો. તો યહોવા તમારા ઈશ્વર તમારી ગુલામી ફેરવી નાખશે, તમારા પર દયા કરશે અને પાછા આવીને જે બધા લોકોમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યા હશે તેઓમાંથી તમને એકત્ર કરશે. જો તમારામાંના દેશ નિકાલ કરાયેલામાંના કોઈ આકાશ નીચેના દૂરના દેશોમાં વસ્યા હશે ત્યાંથી યહોવા તમારા ઈશ્વર તમને એકત્ર કરશે, ત્યાંથી તે તમને લાવશે. જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો તેમાં યહોવા તમારા ઈશ્વર તમને લાવશે. તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતા તમને વધારશે. યહોવા તમારા ઈશ્વર તમારા તથા તમારા સંતાનોના હૃદયોની સુન્નત કરશે, જેથી તમે યહોવા તમારા ઈશ્વરને તમારા પૂરા હૃદયથી તથા પૂરા અંતઃકરણથી પ્રેમ કરો અને જીવતા રહો. યહોવા તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે. તમે પાછા ફરીને યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો. આજે હું તને જે આજ્ઞા ફરમાવું છું તેનું તમે પાલન કરશો. યહોવા તમારા ઈશ્વર તમારા હાથના સર્વ કામમાં, તમારા સંતાનોમાં, તમારા પશુઓના બચ્ચામાં, તમારી ભૂમિના ફળમાં પુષ્કળ વૃદ્ધિ કરશે. જેમ યહોવા તમારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તેઓ ફરી તમારા હિતને માટે પ્રસન્ન થશે. યહોવા તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલા છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે. કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો. તે આકાશમાં નથી કે તમે કહો કે કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાડીએ. વળી તે લાલ સમુદ્રને પાર પણ નથી કે તમે કહો કે કોણ સમુદ્રને પેલે પાર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ. પરંતુ તે વચન તો તમારી નજીક છે, તમારા મુખમાં અને તમારા હૃદયમાં છે કે જેથી તમે તેને પાડી શકો. જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યા છે. આજે હું તમને યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા કે જેથી તમે જીવતા રહેશો અને તમારી વૃદ્ધિ થશે. જે દેશનું વતન પામવા તમે જાવશો તેમાં યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે. પરંતુ જુઓ, તમારું હૃદય તેમનાથી દૂર થઈ જાય અને તમે તેમનું સાંભળો નહીં, પણ તેમનાથી દૂર થઈને બીજા દેવોનું ભજન તથા પૂજા કરો, તો આજે હું તમને જણાવું છું કે તમે નિશ્ચય નાશ પામશો. યર્દન ઓળંગીને તમે જે દેશમાં વતન પામવા જઈ રહ્યા છો ત્યાં તમે તમારું આયુષ્ય ભોગવી નહીં શકો. હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો. યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરો, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે. તે માટે જે દેશ તમારા પિતૃઓને એટલે ઇબ્રાહીમ, ઈસાક તથા યાકૂબને આપવાને યહોવાએ સમખાધા તેમાં તમે રહો. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 31. મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયેલને કહી. તેણે તેઓને કહ્યું, હવે હું 120 વર્ષનો થયો છું, હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી. યહોવાએ મને કહ્યું કે તું યર્દન નદી પાર જવા પામશે નહીં, યહોવા તારા ઈશ્વર તારી આગળ પાર જશે. તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે. અમોરીઓના રાજાઓ સિહોન તથા ઓગ, તેઓના દેશ જેમનો યહોવાએ નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે. અને યહોવા તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવું. બળવાન તથા હિંમતવાન થાવ, બીહો નહીં, તેઓથી ભયભીત ન થાવ, કેમ કે જે તમારી સાથે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે, તે તમને છોડી દેશે નહીં કે તમને તજી દેશે નહીં. મૂસાએ યહોશુઆને બોલાવીને બધા ઇઝરાયેલીઓની નજર સમક્ષ તેને કહ્યું, બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવા તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે તેમાં તું તેઓની સાથે જશે, તું તે લોકોને દેશનો વારસો અપાવશે. જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં કે તને તજી દેશે નહીં. માટે તું ગભરાઈશ નહીં કે ના હિંમત થઈશ નહીં. મૂસાએ આ નિયમ લખીને યહોવાના કરારકોશ ઉચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયેલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી. મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષે ઠરાવેલે સમયે માંડવા પર્વમાં જ્યારે બધા ઇઝરાયેલીઓ યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય ત્યારે બધા ઇઝરાયેલની આગળ તેઓના સાંભળતા તમે આ નિયમ વાંચજો. લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમજ તમારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવા તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઉતરીને ત્યાં જાઓ છો તેમાં જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવા તમારા ઈશ્વરથી બીતા શીખો. પછી યહોવાએ મૂસાને કહ્યું, જો તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે, યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં મારી પાસે આવો જેથી હું તને મારી આજ્ઞા આપું. તેથી મૂસા અને યહોશુઆ ગયા તથા મુલાકાત મંડપમાં ઉપસ્થિત રહ્યા અને યહોવા તંબુની બહાર મેઘસ્તંભમાં દેખાયા અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. યહોવાએ મૂસાને કહ્યું, જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે અને આ લોકો ઉઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકા વૃત્તિ કરશે અને મારો ત્યાગ કરશે અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે, ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઉઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઉતરશે. ત્યારે તેઓ કહેશે કે આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી, તેથી આ બધા સંકટો આપણા પર આવી પડ્યા નથી શું? પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વદુષ્ટતા કરી હશે તેને કારણે હું જરૂર તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ. હવે આ ગીત તમે પોતાને માટે લખી લો, તે તમે ઇઝરાયેલ પુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયેલ પુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય. કેમ કે જે દૂધ મધથી ભરપૂર દેશ વિશે મેં તેઓના પિત્રોની આગળ સમખાધા હતા તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહિદી પૂરશે. કેમ કે તેઓના વંશજો ભૂલી જશે નહીં કે અત્યારે પણ એટલે જે દેશ વિશે મેં સમખાતા હતા તેમાં હું તેઓને લાવું, તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું. તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું અને ઇઝરાયેલ પુત્રોને તે શીખવ્યું. પછી યહોવાએ નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, બળવાન તથા હિંમતવાન થા, કારણ કે ઇઝરાયેલ પુત્રોને જે દેશ આપવાને મેં સમખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે અને હું તારી સાથે રહીશ. જ્યારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે મૂસાએ યહોવાના કરાર કોષને ઉચકનાર લેવીઓને આજ્ઞા કરી કે આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવા તમારા ઈશ્વરના કરારકોષની સાથે રાખો કે જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે, કેમ કે હું તમારા જડ ગરદન અને હઠીલાય જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું, છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો તો મારા મૃત્યુ પછી તો તમે શું નહીં કરો? તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે જેથી હું તેઓના સાંભળતા આ વચન કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું. મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો, તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે, કારણ કે યહોવાની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથના કામથી તમે યહોવાને ક્રોધ ચડાવશો. પછી મૂસાએ ઇઝરાયેલની સમગ્ર સભાને સાંભળતા એ આખા ગીતના વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 32. હે આકાશો કાન ધરો અને હું બોલીશ, હે પૃથ્વી તું મારા મુખના શબ્દો સાંભળ. મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે. કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ અને આપણા ઈશ્વરના મહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો. યહોવા અચળ ખડક છે, તેમના કાર્ય પણ સંપૂર્ણ છે, તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે. તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓના સંતાનો રહ્યા નથી અને તેઓ પાપથી ખરડાયા. તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે, ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી? તેમણે તમને સર્જ્યા અને સ્થિર કર્યા. ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો, ઘણી પેઢીઓના વર્ષોનો વિચાર કરો. તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે, તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે. જ્યારે પરાત્પર યહોવાએ દેશ જાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેમણે માનવ પુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયેલના સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી, કેમ કે યહોવાનો હિસ્સો તો તેમના લોક છે, યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે. તે તેઓને ઉજ્જડ દેશમાં તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા. તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા અને તેમણે તેઓની આંખની કિકીની જેમ સંભાળ કરી. જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચા ઉપર પાંખો ફફડાવે છે, તેમ યહોવાએ પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઉચકી લીધા. એકલા યહોવાએ જ તેમને ચલાવ્યા. કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો. તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા. તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું. તેમણે તેઓને ખડકમાંથી મધ તથા ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું. તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું. હલવાનની ચરબી, બાશાનના ઘેટા તથા બકરા, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો. પણ યશુરને પુષ્ટ થઈને લાત મારી. તું હૃષ્ટપુષ્ટ, જાડો અને સુવાળો થયો. જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો. તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો. તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો. ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા. તેઓ દુષ્ટાત્માને, કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તે જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને, કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા, તેઓને બલિદાનો ચડાવતા હતા. ખડક સમાન તારા પિતાને તે તજી દીધા. તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો. આ જોઈને યહોવાએ તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓએ તેમને ગુસ્સે કર્યા. તેમણે કહ્યું, હું મારું મુખ તેઓથી સંતાડીશ, તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ, કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓના સંતાનો વિશ્વાસઘાતી છે. જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નક્કામાં દેવોથી મને ગુસ્સે કર્યો છે, માટે મારો કોપ ભડકે બળે છે. શેઓલના તળિયા સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે અને પર્વતોના પાયાને સળગાવી દે છે. પછી હું તે લોક પર એક પછી એક આફતો લાવીશ. તીરોથી હું તેઓને વિંધી નાખીશ. તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારૂણ વિનાશથી ખવાઈ જશે. હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જાનવરોનું ઝેર રેડીશ. બહાર તલવાર તેઓને પૂરા કરશે અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી પુરુષ કે વૃદ્ધોનો અને દૂધ પીતા બાળકોનો પણ નાશ થશે. હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત. પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે અમારો હાથ પ્રબળ થયો છે અને યહોવાએ આ સર્વ કર્યું નથી, કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે અને તેઓમાં કંઈ સમજણ નથી. તેઓમાં શાણ પણ હોત તો તેઓ સમજનારા થયા હોત, અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું. જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાએ દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ થાત અને 10,000ને બે કેમ નસાડી મૂકત? આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી. તેઓનો દ્રાક્ષાવેલો સદોમના દ્રાક્ષાવેલોનો તથા ગમોરાના ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે, તેની લૂમો કડવી છે. તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે. શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી? તેનો પગ લપસી જશે. તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે, કેમ કે તેઓની વિપત્તિના દિવસ પાસે છે અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલ્દી આવી પડશે, કેમ કે યહોવા પોતાના લોકનો ન્યાય કરશે અને જ્યારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી, તે જોઈ તે પોતાના સેવકો માટે દુઃખી થશે. પછી તે કહેશે કે તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ, જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા, જે પિયાર પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઉઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય. હવે જુઓ, હું જ એકલા જ ઈશ્વર છું. હા, હું તે જ છું. મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી. શું તમે નથી જોતા? હું જ મારું છું અને હું જ જીવાડું છું. હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું, અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે જો હું મારી ચળકથી તલવારની ધાર કાઢીશ અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ, અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ. જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી મારા બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર માંસ ખાશે. ઓ દેશ જાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો. તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે અને પોતાના શત્રુઓ પર વેર વાળશે અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે. મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોની સમક્ષ બોલ્યા. પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો ત્યારે તેણે કહ્યું કે જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો અને તે વિશે તમારા સંતાનોને આજ્ઞા કરજો કે આ નિયમના સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે. આ નિયમો નક્કામી વાત નથી, કેમ કે તેમાં તમારું જીવન છે, અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાવશો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો. તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું, મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલ પુત્રોને આપવાનો છું તે તું જોઈ લે, અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિત્રોની સાથે મળી જા, કેમ કે તારો ભાઈ હારૂન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ, કારણ કે તે સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાના પાણી નજીક મારા પર અવિશ્વાસ કરીને ઇઝરાયલ પુત્રો આગળ મને પવિત્ર માન્યો નહીં, કેમ કે તે દેશને તું દૂરથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયલ પુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 33. અને ઈશ્વર ભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલા ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે. મૂસાએ કહ્યું, યહોવા સિનાઇ પર્વત પરથી આવ્યા, તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા, પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને 10,000 પવિત્રો પાસેથી તે આવ્યા, અને તેમણે જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો. હા, યહોવા પોતાના લોકોને પ્રેમ કરે છે, તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા અને દરેક તમારા વચનો ગ્રહણ કરશે. મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયેલના સર્વ કુળો એકત્ર થયા હતા. ત્યારે યહોવા યશુરૂનમાં રાજા હતા. રૂબેન સદા જીવંત રહો અને મરે નહીં, પરંતુ તેના માણસો થોડા રહે. મૂસાએ કહ્યું, યહુદા માટે આશીર્વાદ છે, હે યહોવા, યહુદાની વાણી સાંભળો અને તેને તેના લોકો પાસે પાછા લાવો. તેને માટે લડાઈ કરીને અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો. ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિશે કહ્યું કે તમારા તુમ્મીમ તથા તમારા ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ જેની તમે માસ્સામાં પરીક્ષા કરી અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે, અને તેણે પોતાના પિતા વિશે તથા પોતાની માતા વિશે કહ્યું કે મેં તેઓને જોયા નથી, અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહીં, અને તેણે પોતાના સંતાનોને પણ ઓળખ્યા નહીં, કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે અને તમારો કરાર તેઓ પાળે છે. તેઓ યાકૂબને તમારા હુકમો અને ઇઝરાયેલને તમારા નિયમ શીખવશે, અને તેઓ તમારી આગળ ધૂપ તથા તમારી વેદી સમક્ષ દહન્ય અર્પણ ચઢાવશે. હે યહોવા, તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો અને તેઓના હાથના કામો સ્વીકારો. જેઓ તેઓની વિરુદ્ધ ઉઠે છે અને જેઓ તેમની અદેખાઈ રાખે છે તેમની કમર તોડી નાખજો, જેથી તેઓ ફરીવાર બેઠા જ ન થઈ શકે. પછી બિન્યામીન વિશે મૂસાએ કહ્યું, તે યહોવાનો પ્રિય છે, તેની પાસે સુરક્ષિત રહેશે. યહોવા સદાય તેનું રક્ષણ કરે છે અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે. પછી યુસફ વિશે મૂસાએ કહ્યું, તેનો દેશ યહોવાથી આશીર્વાદિત થાવ. આકાશની ઉત્તમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી, સૂર્યની ઉપજની ઉત્તમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી, પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી અને સર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી, પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી, યુસફ જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો તેના પર આશીર્વાદ આવો. તેનો પ્રથમ જનિત તેજસ્વી બળદના જેવો છે, તેના શિંગડા જંગલી બળદના જેવા છે. પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. એફ્રાઇમના 10,000 અને મન્નાશાના 1,000 છે. મૂસાએ ઝબુલોન વિશે કહ્યું, ઝબુલોન, તેના બહાર જવામાં ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો. તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયપણાના યજ્ઞો ચડાવશે, કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, દરિયા કિનારાની ગુપ્ત રેતીને ચૂસશે. ગાદ વિશે મૂસાએ કહ્યું, ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો, તે ત્યાં સિંહણ જેવો રહે. તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે. તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, કેમ કે ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડ્યું. ઇઝરાયેલ માટેની યહોવાની આજ્ઞાઓ અને ન્યાય ચુકાદાનો તેણે અમલ કર્યો. મૂસાએ દાન વિશે કહ્યું, દાન બાશાનથી કૂદી નીકળતું સિંહનું બચ્ચું છે. નફતાલી વિશે મૂસાએ કહ્યું, અનુગ્રહથી તૃપ્ત થયેલા યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ. આશેર વિશે મૂસાએ કહ્યું, બધા દીકરાઓ કરતા આશેર વધારે આશીર્વાદિત થાવ. તે પોતાના ભાઈઓને માન્ય થાવ. તે પોતાના પગ જૈતુનના તેલમાં બોળો. તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે. જેવા તારા દિવસો તેવું તારું બળ થશે. હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી. તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે. સનાતન ઈશ્વર તમારો આશ્રય છે. તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા અને કહ્યું, નાશ કર. ઇઝરાયેલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે. તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. હે ઇઝરાયેલ, તું આશીર્વાદિત છે. યહોવા જે તારી સહાયની ઢાલ, તારી ઉત્તમતાની તલવાર, તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? તારા શત્રુઓ જૂઠા ઠરશે, તું તેઓના ઉચ્ચ સ્થાનો ખૂંદી નાખશે. પુનર્નિયમનું પુસ્તક 34. મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર પિસ્ગાના શિખર પર ચડ્યો. યહોવાએ તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ, આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મન્નાશાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ, નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોવાર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો. યહોવાએ તેને કહ્યું, જે દેશ વિશે મેં ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબને સમખાઈને કહ્યું હતું કે હું તારા વંશજોને આપીશ, તે આ છે. મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહીં પામે. આમ યહોવાનો સેવક મૂસા યહોવાના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો. યહોવાએ તેને મોઆબના દેશમાં બેથ પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિશે જાણતું નથી. મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી. મોઆબના મેદાનમાં ઇઝરાયેલીઓએ 30 દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો. ત્યારબાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા. નૂનનો દીકરો યહોશુઆ ડાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયેલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. ઇઝરાયેલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઉઠ્યો નથી. તેની સાથે ઈશ્વર યહોવા મુખોપમુખ વાત કરતા હતા. મિસર દેશમાં ફારૂન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાએ તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજો કોઈ પ્રબોધક નથી. આખી ઇઝરાયેલી પ્રજાના દેખતા મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા તેવા કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શક્યો નથી. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 4. હવે હે ઇઝરાયેલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવા જે દેશ તમને આપે છે તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો. હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહીં, એ માટે કે ઈશ્વર તમારા યહોવાની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો. બાલ પેઓરના લીધે યહોવાએ જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે, કેમ કે જે બધા માણસો બાલ પેઓરને અનુસરતા હતા તેઓના ઈશ્વર તમારા યહોવાએ તમારી મધ્યેથી નાશ કર્યો, પણ તમે જેવો ઈશ્વર તમારા યહોવાને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે. જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાએ મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો, માટે તે પાળીને તેને અમલમાં લાવો. તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો. જેવો સર્વ આ કાનૂનો વિશે સાંભળશે તેવો કહેશે કે ખરેખર આ મહાન દેશ જાતિ જ્ઞાની અને સમજદાર છે, કેમ કે એવી કોઈ મોટી દેશ જાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે. જેમ ઈશ્વર આપણા યહોવાને જ્યારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે, બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે? ફક્ત પોતાના વિશે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો કે જેથી તમારી આંખે જે જોયું છે તે તમે ભૂલી જાઓ નહીં અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહીં, પણ તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો. તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવા સમક્ષ ઊભા રહ્યા હતા. તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી સમક્ષ ભેગા કર, હું તેઓને મારા વચનો કહી સંભળાવીશ, અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાના સંતાનોને પણ તે શીખવે. તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયા હતા. તે વખતે યહોવા અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા. તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો પણ તમે કોઈ આકાર જોયો નહીં, તમે ફક્ત અવાજ સાંભળ્યો. તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો, એટલે કે 10 નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી અને એ નિયમો બેશીલા પાટીઓ પર લખ્યા. તે સમયે યહોવાએ તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું. એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. માટે પોતાના વિશે સાવધ રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો, માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો, પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઉડતા પક્ષીની પ્રતિમા અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહીં. સાવધ રહો, રખેને જ્યારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાએ આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યા છે તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવા પૂજા કરો. પરંતુ યહોવા તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો. વળી તમારે કારણે યહોવા મારા પર શબ્દો વડે કોપાયમાન થયા અને તેમણે એવા સમ ખાધા કે તું યર્દનની પેલે પાર જવા પામશે નહીં અને ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહીં. હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી, પણ તમે પેલી પાર જશો અને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો. તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાએ તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહીં. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિશે યહોવા તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહીં, કેમ કે ઈશ્વર તમારા યહોવા ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષાળુ ઈશ્વર છે. તમને સંતાનો અને સંતાનોના પણ સંતાનો પ્રાપ્ત થાય, અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાની નજરમાં અજુકતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો, તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે યર્દન ઉતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહીં, તેમાંથી તમારો પૂરો નાશ થશે. યહોવા તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે, અને તમે ત્યાં રહીને માણસના હાથના ઘડેલા લાકડાના તથા પથ્થરના દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવદેવીઓની પૂજા કરશો. પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાને શોધશો, જો તમે તમારા પૂરા અંતઃકરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતીક્ષા કરશો તો તેઓ તમને મળશે. જ્યારે તમે સંકટમાં અને સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવા તરફ પાછા ફરીને તેમનું કહેવું સાંભળશો તો તમારા ઈશ્વર યહોવા દયાળુ ઈશ્વર છે. તે તમારો ત્યાગ કરશે નહીં અને તમારો નાશ પણ કરશે નહીં. તેમજ જે કરાર તમારા પિતૃઓની સાથે સમખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહીં, કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે પહેલા કદી આ પ્રમાણેની અદ્ભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે. જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું? અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાએ મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને, એટલે પરીક્ષણો, ચિહ્નો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટા ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે? આ બધું તેમણે એટલા માટે કર્યું કે તમે જાણો કે ઈશ્વર યહોવા છે, તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. તેઓ તમને બોધ આપે એ માટે યહોવાએ આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા, અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા, એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા, એ માટે કે તેઓ તમારા કરતા મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે જેમ આજે છે તેમ. એ માટે આજે તમે જાણો અને અંતકરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવા છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવા જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય. પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યા. એ માટે જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખી હોય તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય. તે નગરો આ હતા: રૂબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર, ગાદીઓ માટે ગિલિયાદમાંનું રામોથ અને મન્નાશીઓ માટે બાશાનમાંનું ગોલાન. ઇઝરાયેલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે: ઇઝરાયેલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે. અમોરીઓનો રાજા સિહોન, જે હેશબોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયેલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો. તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ બેથ પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યા. તેઓએ તેના દેશનો તેમજ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો. આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેરમોન પર્વત સુધી અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ યર્દન નદીની ખીણના બધા મેદાનો તે છેક પિસ્ગા પર્વતના ઢોળાવ નીચે આવેલા આરાબના સમુદ્ર સુધીનો હતો. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 5. મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો. યહોવા આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો. યહોવાએ આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહીં, પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ, તેઓની સાથે કર્યો. યહોવા પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા. તે સમયે યહોવાનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાએ કહ્યું, ગુલામીના ઘરમાંથી, એટલે મિસર દેશમાંથી, જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા, ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવા છું. મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહીં. તું પોતાના માટે કોતરેલી મૂર્તિઓની પ્રતિમા ન બનાવ. ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ. તું તેઓની આગળ નમીશ નહીં કે તેઓની પૂજા કરીશ નહીં, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર ઈર્ષાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર, અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું. તું યહોવા તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે જે કોઈ યહોવાનું નામ વ્યર્થ લે છે તેને તેવો નિર્દોષ ગણશે નહીં. યહોવા તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ. છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર, પણ સાતમો દિવસ યહોવા તારા ઈશ્વરનો વિશ્રામવાર છે, તેમાં તારે કોઈ પણ કામ કરવું નહીં. તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે, જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે. યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો. ઈશ્વર તારા યહોવા તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્ભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાએ તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે, તે તારે પાળવી. ઈશ્વર તારા યહોવાએ તને જેમ આજ્ઞા આપી છે તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાએ તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય. તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પડોશી વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી ના પૂર, તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમજ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર, તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ. આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા. તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહીં, અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી. પર્વત જ્યારે અગ્નિથી ભળભળ બળતો હતો ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે તમારા કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા. તમે કહ્યું કે જો ઈશ્વર આપણા યહોવાએ આપણને પોતાનું ગૌરવ તથા મહાત્મય બતાવ્યું છે અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે, આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે, તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે, તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું. પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય? તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવા જે કહે તે સાંભળ, અને ઈશ્વર આપણા યહોવા જે તને કહે તે અમને જણાવજે, અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું. જ્યારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાએ તમારો અવાજ સાંભળ્યો, અને યહોવાએ મને કહ્યું કે આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તેઓનું કહેવું ઠીક છે. જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું. તેથી તે લોકો અને તેઓના સંતાનો સદા સુખી રહે. જા, તેઓને કહે કે તમે તમારા તંબુઓમાં પાછા જાઓ, પણ તું અહીં મારી પાસે ઊભો રહે એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ, અને પછી તું તે લોકોને શીખવજે. એ સારું કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારું આપવાનો છું તેમાં તેઓ તે પાડે. માટે ઈશ્વર તમારા યહોવાએ તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું, અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહીં. જે માર્ગ ઈશ્વર તમારા યહોવાએ બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારું કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય, અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબુ થાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 6. હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાએ તમને શીખવવા માટે મને કહ્યું છે, એ સારું કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઉતરીને પ્રવેશ કરો છો તેમાં તમે તે પાળો, તે આ છે. તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવા તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો, જેથી તમારું આયુષ્ય લાંબુ થાય. માટે હે ઇઝરાયેલ, સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર, એ માટે કે જેમ યહોવા તમારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળા દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો. હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે, અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ. આ વચનો જે હું તને ફરમાવું છું તેને તારા અંતઃકરણમાં રાખ, અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ. અને જ્યારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જ્યારે તું સૂઈ જાય કે ઉઠે, તેના વિશે વાત કર. તું તેમને નિશાની તરીકે તારા હાથે બાંધ, અને તારી આંખોમાં તેમને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ. અને એમ થશે કે જ્યારે યહોવા તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે, એટલે જે મોટા અને ઉત્તમ નગરો તમે બાંધ્યા નથી અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલા ઘર જે તમે ભર્યા નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોદ્યા નથી, તથા દ્રાક્ષાવાડીઓ અને જૈતુન વૃક્ષો જે તમે વાવ્યા નથી તેમાં લાવે, અને તે તમે ખાઈને તૃપ્ત થાવ, ત્યારે સાવધાન રહેજો. રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવા તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ. યહોવા તમારા ઈશ્વરનો ડર રાખો અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ. તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહીં, કારણ કે તમારી મધ્યે રહેનાર યહોવા તમારા ઈશ્વર ઈર્ષાળુ ઈશ્વર છે. રખેને યહોવા તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઉઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે, જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી તેમ યહોવા તમારા ઈશ્વરની કસોટી કરશો નહીં. તમારા ઈશ્વર યહોવાના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યા છે તેનું ખંતથી પાલન કરો, અને યહોવાની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાએ સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે, અને જેમ યહોવાએ કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે. ભવિષ્યકાળમાં જ્યારે તારો દીકરો તને પૂછે કે યહોવા આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શું છે, ત્યારે તું તારા દીકરાને કહેજે કે અમે મિસરમાં ફારૂનના ગુલામ હતા, ત્યારે યહોવા તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા, અને તેમણે અમારા દેખતા મિસર પર, ફારૂન પર તથા તેના આખા ઘર પર મોટા અને દુઃખભર્યા ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા, તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે. આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે જેથી તેઓ આપણને જીવતા રાખે જેમ આજે જીવતા છીએ તેમ. યહોવા આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયપણાને અર્થે ગણાશે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 7. જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવા તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિરગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબુસીઓ, જે તારા કરતા મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે, તેઓને ત્યાંથી નસાડી મૂકશે. જ્યારે યહોવા તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહીં કે દયા દર્શાવવી નહીં. તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહીં, તેમજ તારે તારી દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવા નહીં, કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતા અટકાવશે, જેથી તેઓ બીજા દેવોની સેવા કરે, કે જેથી યહોવાનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઉઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે. તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું: તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવા તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે. તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા, તેને કારણે યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી, કેમ કે તમે તો બધા લોકો કરતા સૌથી ઓછા હતા. પણ યહોવા તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેવો ઈચ્છે છે. તે માટે યહોવા તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી, એટલે મિસરના રાજા ફારૂનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે. તે માટે તારે જાણવું કે યહોવા તમારા ઈશ્વર છે. તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે. તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે. પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે, તેમનો સામી છાતીએ બદલો લઈને તેને નષ્ટ કરે છે. જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે, તેમનો બદલો લેવામાં તે વિલંબ કરશે નહીં, તે બદલો વાળશે. માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર. જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિશે યહોવા તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે. તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે. જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે. તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે. બીજા લોકો કરતા તું વધારે આશીર્વાદિત થશે. તમારી વચ્ચે કે તમારા પશુઓ મધ્યે કોઈ નર કે નારી વાંઝણું રહેશે નહીં. યહોવા તારી બધી બીમારી દૂર કરશે. મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે, તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહીં, પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે. જે બધી પ્રજાઓ પર યહોવા તારા ઈશ્વર તને જય અપાવશે, તેઓનો તારે ઉપભોગ કરવો. તારી આંખ તેઓ પર દયા લાવે નહીં, તારે તેઓના દેવોની પૂજા કરવી નહીં, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે. જો તું તારા મનમાં એમ કહેશે કે આ જાતિઓ મારા કરતા સંખ્યામાં વધારે છે, હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું, તું તેઓથી બીશ નહીં. યહોવા તારા ઈશ્વરે ફારૂન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું, એટલે જે ભારે દુઃખો તે તારી આંખોથી જોયા, તે ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવા તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે, તેઓને યહોવા તારા ઈશ્વર તેવું જ કરશે. વળી યહોવા તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે, તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે. તું તેઓથી ભયભીત થઈશ નહીં, કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે. યહોવા તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહીં, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે. જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવા તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે. જ્યાં સુધી તેઓનો નાશ ન થાય, ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે. યહોવા તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓનું નામ આકાશ તળેથી નાબૂદ કરી દેશો. અને તેમનો નાશ થશે નહીં, ત્યાં સુધી કોઈ માણસ તમારી આગળ ટકી શકશે નહીં. તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહીં, રખેને તમે તેમાં ફસાઈ પડો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે. માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહીં. તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું, કેમ કે તે શાપિત વસ્તુ છે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 8. આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો, અને જે દેશ આપવાના યહોવાએ તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો. તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ એ જાણવા માટે તથા પારખું કરવા યહોવા તમારા ઈશ્વરે 40 વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યા તે તમે યાદ રાખો. અને યહોવાએ તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા, અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માનનાથી તમને પોષ્યા, એ માટે કે યહોવા તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતો રહેતો નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે. આ 40 વર્ષ દરમિયાન તમારા શરીર પરના વસ્ત્રો ઘસાઈ ગયા નહીં અને તમારા પગ સૂજી ગયા નહીં. એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવા તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે. તેથી તમારે યહોવા તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને એક સમૃદ્ધ દેશમાં લઈ જાય છે, એટલે પાણીના વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચ પ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણા તથા જળનિધિઓવાળા દેશમાં, ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમના દેશમાં, જૈતૂન તેલ અને મધના દેશમાં, જ્યાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહીં એવા દેશમાં, વળી કોઈ વસ્તુની ખોટ નહીં પડે, તેમજ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે આ દેશમાં લઈ જાય છે. ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો, અને યહોવા તમારા ઈશ્વરે જે સમૃદ્ધ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાની સ્તુતિ કરશો. સાવધ રહેજો, રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તમને ફરમાવું છું તે ન પાળતા તમે યહોવા તમારા ઈશ્વરને ભૂલી જાઓ. રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારા ઘરો બાંધીને તેમાં રહો, અને જ્યારે તમારા ઢોર ઢાંક અને ઘેટા બકરાની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનું ચાંદી વધી જાય અને તમારી માલ મિલકત વધી જાય ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવા તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને આગ્યા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યા, જેમણે તમારા માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું, અને જે યહોવાએ અરણ્યમાં તમને માનના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવા તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે. રખેને તમે તમારા મનમાં વિચારો કે મારી પોતાની શક્તિથી અને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે, પણ તમે હંમેશા યહોવા તમારા ઈશ્વરનું સ્મરણ કરો, કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે, એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તેવો પૂર્ણ કરે. અને એમ થશે કે જો તમે યહોવા તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચય નાશ પામશો. જે પ્રજાઓનો યહોવા તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહીં. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 9. હે ઇઝરાયેલ, સાંભળ. તારા કરતા મહાન અને શક્તિશાળી દેશ જાતિઓનું, મોટા તથા ગગનચુંબી કોટવાળા નગરોનું વતન પ્રાપ્ત કરવા સારું તું આજે યર્દન નદી પાર ઉતરવાનો છે. એ લોકો કદાવર અને બળવાન છે, તેઓ અનાકીઓના દીકરાઓ છે જેઓને તું સારી રીતે ઓળખે છે. તેઓ વિશે અફવા પણ તે સાંભળી છે કે અનાકપુત્રોની સામે કોણ ટકી શકે. માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિરૂપે તમારી આગળ પેલે પાર જનાર તો યહોવા તમારા ઈશ્વર છે. તે લોકોનો નાશ કરશે અને તે તેઓને નીચા પાડશે, અને યહોવાના વચન અનુસાર તમે તેઓને કાઢી મૂકશો તેમજ જલ્દી તેઓનો નાશ કરશો. યહોવા તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે મારા ન્યાયપણાને લીધે યહોવાએ મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે. ખરું જોતા તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. તમારા ન્યાયપણાને લીધે કે તમારા અંતઃકરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહીં, પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાએ સમખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવા તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે. એ માટે નક્કી જાણ કે તારા ન્યાયપણાને લીધે યહોવા તારા ઈશ્વર આ ઉત્તમ દેશ તને નથી આપતા, કેમ કે તમે તો હઠીલી પ્રજા છો. તમે અરણ્યમાં કેવી રીતે યહોવા તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ. ભૂલી જઈશમાં મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો. હોરેબમાં પણ તમે યહોવાને ગુસ્સે કરવા માટે ઉશ્કેર્યા હતા. તે એટલા બધા ગુસ્સે થયા હતા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત. જ્યારે હું શિલાપાટીઓ એટલે યહોવાએ કરેલી કરારની શિલાપાટીઓ લેવા પર્વત પર ગયો ત્યારે હું 40 દિવસ અને 40 રાત પર્વત પર રહ્યો. મેં રોટલી ખાધી નહીં તેમજ પાણી પીધું નહીં. યહોવાએ પોતાની આંગળીથી લખેલી 2 શિલાપાટીઓ મને આપી. જે બધા વચનો યહોવા સભાના દિવસે અગ્નિમધ્યથી બોલ્યા હતા તે તેના પર લખેલા હતા. 40 દિવસ અને 40 રાત પછી એવું બન્યું કે યહોવાએ મને 2 શિલાપાટીઓ એટલે કે કરારની શિલાપાટીઓ આપી. યહોવાએ મને કહ્યું, ઉઠ, અહીંથી જલ્દી નીચે ઉતર, કેમ કે તારા લોકો જેમને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે. વળી યહોવાએ મને કહ્યું, મેં આ લોકોને જોયા છે કે તેઓ કેવા હઠીલા લોકો છે. તું મને રોકીશ નહીં કે જેથી હું તેઓનો નાશ કરીને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ. હું તારામાંથી તેઓના કરતા વધારે પરાક્રમી અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પર્વત સળગતો હતો અને કરારની 2 શિલાપાટીઓ મારા હાથમાં હતી. મેં જોયું તો જુઓ, તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાના માટે વાછરડાની મૂર્તિ બનાવી. યહોવાએ જે માર્ગ તમને બતાવ્યો હતો તેમાંથી તમે પાછા ફરી ગયા હતા. ત્યારે મેં પેલી 2 શિલાપાટીઓ લઈને મારા હાથમાંથી ફેંકી દીધી. મારી નજર આગળ મેં તેમને તોડી નાખી. યહોવાની નજરમાં ખોટું કરવાથી જે પાપ કરીને તમે તેમને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા તે બધાને લીધે હું ફરીથી યહોવાની આગળ 40 દિવસ અને 40 રાત ઊંધો પડી રહ્યો. મેં રોટલી ખાધી નહીં તેમજ પાણી પણ પીધું નહીં, કેમ કે યહોવા તમારા પર એટલા બધા ગુસ્સે તેમજ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે. એટલે હું ડરી ગયો, પણ યહોવાએ તે સમયે મારી પ્રાર્થના સાંભળી. યહોવા હારૂન પર પણ ગુસ્સે થયા હતા કે તેનો પણ નાશ કરી નાખત, પરંતુ મેં હારૂન માટે પણ તે જ સમયે પ્રાર્થના કરી. મેં તમારા પાપને તમે જે વાછડું બનાવ્યું હતું તે લઈને બાળી નાખ્યું. તે ધૂળ જેવું થઈ ગયું ત્યાં સુધી ટીપીને જમીનમાં ભૂક્કો કરી નાખ્યું. મેં તે ભૂક્કાને પર્વત પરથી વહેતા ઝરણામાં ફેંકી દીધો. અને તાબેરા, માસ્સા અને કિબ્રોથ હત્તાવામાં પણ તમે યહોવાને કોપાયમાન કર્યા. જ્યારે યહોવાએ તમને કાદેશ બારનીયાથી એવું કહીને મોકલ્યા કે જાઓ, મેં તમને જે દેશ આપ્યો છે તેનો કબજો લો, ત્યારે તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો. તમે તેમનો અવાજ સાંભળ્યો નહીં કે તેમના પર વિશ્વાસ કર્યો નહીં. જે દિવસથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે યહોવાની વિરુદ્ધ બળવાખોર રહ્યા છો. તેથી હું 40 દિવસ અને 40 રાત યહોવાની આગળ પડી રહ્યો, કેમ કે તેમણે કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ. એટલે મેં યહોવાને પ્રાર્થના કરીને કહ્યું, હે પ્રભુ યહોવા, કૃપા કરીને તમારા લોકોનો, તમારા વારસાનો, જેઓને તમે તમારી મહાનતાથી છોડાવ્યા છે, જેઓને તમે તમારા પરાક્રમી હાથથી મિસરમાંથી બહાર કાઢી લાવ્યા છો, તેમનો નાશ કરશો નહીં. તમારા સેવકો ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબને યાદ કરો. આ લોકોની હઠીલાઈ, તેઓની દુષ્ટતા તથા તેઓના પાપની તરફ ન જુઓ. રખેને જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા તે દેશના લોકો કહે કે, કેમ કે જે દેશમાં લઈ જવાનું વચન યહોવાએ આપ્યું હતું તેમાં તે લઈ જઈ શક્યા નહીં. કેમ કે તેઓ તેઓને ધિક્કારતા હતા. તેઓ તે લોકોને અરણ્યમાં મારી નાખવા માટે બહાર કાઢી લાવ્યા હતા. તો પણ તેઓ તમારા લોક તથા તેઓ તમારો વારસો છે, જેઓને તમે તમારી મહાન શક્તિ તથા તમારા લંબાવેલા ભુજથી દેખાડીને બહાર કાઢી લાવ્યા છો.